આપણે બધા સાથે મળીને એક નમસ્કાર મહામંત્ર સમૂહમાં બોલીએ અને મંગલાચરણ કરીએ. આજ પર્વાધિરાજ પર્વ એનો ચોથો દિવસ આવી ગયો અને કલ્પસૂત્રના આધારે જે કંઈ આપણને કર્તવ્ય રૂપે શ્રાવકો માટે માર્ગદર્શન મળ્યું છે એના આધારે જે વિષયો ચાલે છે એમાં અમારી પણ અને સાદરની ભક્તિ, એ ઉપરાંત એક વિષય એ પણ છે કે જેને ચૈત્ય પરિપાટી કહેવાય છે. અને વર્તમાન જીવનમાં આપણે બધા આ ચૈત્ય પરિપાટી દર વર્ષે ઘણા સેન્ટરોમાં ચાલુ છે, ભારતમાં પણ હતી અને અહીંયા પણ ચાલુ થઈ છે અને ચાલુ છે. પણ એનો ખરો અર્થ શું છે એ જો આપણે જાણીએ તો જે પણ વસ્તુ આપણે કરીએ એનો દ્રવ્ય અને ભાવ બંને લાભ આપણે લઈ શકીએ. તો આપણા જીવનની અંદર આ ભાવ આત્મસાત કરવા માટે આજે થોડી વિચારણા કરીએ. મંગલાચરણ.
ઓમ નમો હરિ હંસાણમ, ઓમ નમો સીતાણમ, ઓમ નમો પાયરિયાણમ, ઓમ નમો ઉવજાયાણમ, નમો સાહુ પંચનમો સાધુ સર્વ પાવણો મંગલાણ સવે પદમ હવે મંગલમ, પદમં હવે મંગલમ.
અનંત ઉપકારી ચરમ શાસનપતિ પરમાત્મા મહાવીર સ્વામી આદિ અનંત તીર્થંકરોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન, પરમ ઉપકારી ગુરુવર્યોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન, પરમ પિતા ચરમ શાસનપતિ સર્વજ્ઞ વિતરાગ એવા પરમાત્મા મહાવીર સ્વામી અને આજ સુધી થઈ ગયેલા અનંતે અનંત જ્ઞાનીઓ આ જગતના જીવોને આત્મકલ્યાણનો માર્ગ બતાવી ગયા છે અને આવા જીનેશ્વર પરમાત્માની વાણી એ હંમેશા અનેકાંતવાદથી યુક્ત હોય છે. એટલે કે ભગવાન મને ને તમને જે વસ્તુ કહેવા માંગે છે એ વાણીની અંદર જ્યારે જ્યારે પ્રશ્નોત્તર થયા, આપણી પાસે જે આગમશે એ આગમો બધા મોટે ભાગે પ્રશ્નો કરવી પડશે. કેટલાક પ્રશ્નો ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યા અને ભગવાન મહાવીરે એમને ઉત્તર આપ્યા. કેટલાક પ્રશ્નો સુધર્મા સ્વામીએ પૂછ્યા એનો આપણને ઉત્તર મળ્યો. શ્રાવક શ્રાવિકાઓને પણ સંવત્સરણમાં પરમાત્માને પ્રશ્ન પૂછવાનો અધિકાર હતો. એવું નહોતું કે માત્ર ગંધર્વ જ પ્રશ્ન પૂછે. એટલે ભગવતીજી આગમમાં આપણી પાસે 36,000 પ્રશ્નો છે. એમાં શ્રાવકોએ પણ પ્રશ્ન પૂછ્યા છે, શ્રાવિકાએ પણ પ્રશ્ન પૂછ્યા છે, દેવતાઓ પણ આવીને ભગવાનને પ્રશ્ન પૂછતા. એટલે હવે આપણી પાસે જે જવાબો છે એને આપણે માર્ગદર્શક ગાઈડલાઈન તરીકે ઓળખીએ છીએ. પણ ઘણીવાર મુશ્કેલી શું થાય છે કે પ્રશ્ન પૂછનારાએ પ્રશ્ન કયા એંગલથી પૂછ્યો એ રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ જાણ્યા વિના આપણે માત્ર ઉત્તરને જો એક બાજુથી પકડી લઈએ તો આ વાણી શું થઈ જાય છે, એકાંત વાણી કહેવાય. એટલે જીન વચનને સમજવા માટે, કોઈ પણ સત્યને સમજવા માટે, કોઈ પણ તત્વને પામવા માટે આપણે રેફરન્સ ટુ કોન્ટેક્ટ હંમેશા વિચારવું જોઈએ. દાખલા તરીકે તમને સમજાવું કે તમે અહીંથી ઇન્ડિયા આવ્યા, હવે તમને કોઈ 4-5-6 જણા દેખાય છે, એમાંથી કોઈ પ્રશ્ન પૂછે છે કે ફ્રોમ વેર આર યુ કમિંગ, ફ્રોમ વેર આર યુ કમિંગ, તમારો જવાબ શું હોય? જેમ સામાન્ય રીતે શું હોય? અમેરિકાથી. પણ આ જવાબ પૂછનારો માણસ એ ઇન્ડિયાનો હોય અને તમને પૂછતો હોય તો ઇટ ઇઝ રાઇટ આન્સર. હવે એ જ માણસ અમેરિકાનો છે, પેલા ઇન્ડિયાનો માણસ હતો, એને તમને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો, તમે જવાબ આપ્યો અમેરિકાથી. હવે એક માણસ અમેરિકાનો પણ એવા દેશો છે, અને ત્યાર પછી એને જિજ્ઞાસા થઈ, એને તમને પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો, તો તમે શું કહેશો? ફ્લોરિડા. બરાબર. હવે ત્રીજો માણસ જે ફ્લોરિડા નો છે અને એને તમને ક્વેશ્ચન પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો, માયામી. હવે માયામી નો છે ને એને તમને પૂછ્યું, તો તમે શું જવાબ આપશો? એક્ઝેક્ટલી. હવે એ તમારા લોકેશનમાં, એ જ એરિયામાં એક માણસ રહે છે, એને તમને
પૂછ્યું.
બરાબર. આવી રીતે તમે જવાબ આપી રહ્યા છો અને પરિષદ સાંભળે છે. કોણ સાંભળે છે? જનરલ પબ્લિક બધી. હવે માણસ વિચારમાં પડે છે કે દરેકે એક જ પ્રશ્ન પૂછે કે તમે ક્યાંથી આવો છો, અને આ માણસે આટલા બધા જવાબ આપ્યા, આમાંથી સાચો જવાબ કયો? તેમાં આપણે વિવેક બુદ્ધિથી વિચારશો ને, જો તદ્દન અજ્ઞાન માણસ હોય તો કે એક જ પ્રશ્ન ના આટલા તો જવાબ હોતા હશે. સામાન્ય માણસ જાતો કન્ફ્યુઝન કહેવાય છે. આ માણસ ક્યાંથી આવે છે? ઘડીક બોલે છે અમેરિકાથી, ઘડીક કહે છે ફ્લોરિડાથી, ઘડીક કે માયાથી. તો આનો આન્સર કેમ પકડવો? તો જ્ઞાની કહે છે આપણને કે આવું જ બન્યું છે શાસ્ત્રોમાં, આવું જ બન્યું છે આગમમાં. ભગવાનને પ્રશ્ન પૂછનારાએ જે અપેક્ષાએ પ્રશ્ન પૂછ્યો, એ અપેક્ષાએ ભગવાને જવાબ આપ્યા. જેમ કે કોઈએ આવીને પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, આ લોકમાં જે આત્મા છે એ આત્મા બધા સમાન છે? તો ભગવાન શું જવાબ આપે? બેન, આત્મા બધા, આત્માનું સ્વરૂપ બધાનું સમાન છે? તો ભગવાને પ્રશ્ન જવાબ આપ્યો કે હા ગૌતમ, બધા જ આત્મા એક સમાન છે. તો પછી તરત જ ગૌતમ સ્વામીએ બીજો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, તો પછી સિદ્ધનો આત્મા ને સંસારીનો આત્મા પણ સમાન છે? તો શું જવાબ આપે ભગવાન? કે સિદ્ધનો આત્મા કર્મ રહિત છે અને સંસારીનો આત્મા કર્મ સહિત છે. તો પછી હજી આગળ જિજ્ઞાસા વાળાએ પૂછ્યું કે ભગવાન, તો કર્મ સહિત ના બધા આત્મા સરખા? તો ભગવાન શું જવાબ આપે? ના, કર્મ સહિત માં કેટલાક આત્માઓ ઉપર કર્મ ના ગાઢા આવરણો છે, ખૂબ કર્મો છે, અને કેટલાક જીવો ઉપર કર્મ ના ઓછા લેયર છે. તો ભગવાન, કર્મ ના લેયર જેના ઉપર વધારે છે એવા બધા જીવો સરખા? આપણા ભેદ કેમ આવ્યા? આપણે વિચાર્યા ને કે ભગવાને આટલા બધા ભેદ પ્રભેદ ભેદ પ્રભેદ શું કામ સમજાવ્યા? તો જયારે ભગવાનને એમ કહેવામાં આવ્યું કે કર્મ સહિત નો આત્મા એક અને કર્મ રહિત આત્મા બીજો, ત્યારે કર્મ સહિત આત્મા માટે પણ ભગવાનને કહેવું પડ્યું કે જે ખૂબ કર્મ વાળા છે એ બધા જીવો નિગોધ ના જીવો છે. બરાબર ને? તો કે બધા નિગોધ ના જીવો સરખા? તો પાછું ભગવાનને કહેવું પડ્યું કે અવ્યવહાર રાશિ ની નિગોધ ના જુદા અને વ્યવહાર રાશિ ના જુદા. તો વ્યવહાર રાશિ ની નિગોધ એટલે પાંચ સ્થળ, પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ. તો પછી ભગવાન કે તો પછી પાંચેય સ્થાવર સરખા? તો ભગવાને જવાબ આપ્યો, પાંચ સ્થાવર માં પણ સૌથી વધુ જીવો વનસ્પતિ કાય માં છે, એ સૌથી વધારે કર્મ એના આ પાંચ સ્થાવર છે ને એમાં સૌથી વધારે જીવો વનસ્પતિ માં છે, તેને એક શરીર માં વધારે વધારે સંકળાય છે. જો પૃથ્વી કાય, પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ આ પાંચ સ્થાવર કહેવાય. તેમાં આપણે પૃથ્વી પાણી અગ્નિ વાયુ વનસ્પતિ આમ જ શું કામ બોલવું? ધારો કે પૃથ્વી પછી અગ્નિ બોલો, પછી પાણી બોલો, પછી વનસ્પતિ બોલો, પછી વાયુ બોલો, તો ના ચાલે? ઓર્ડર માં શું કામ બોલવું? ઓર્ડર કઈ રીતે છે? જો આપણને ખબર નથી, પણ પરમાત્મા એ જે શબ્દ બોલ્યા ને એની પાછળ કેટલા રહસ્યો કરે. કે તમે એક રીતે ઓર્ડર માં બધું સમજી લો ને, તો તમને બીજું કેટલું બધું એમને યાદ રહી જાય. લાઈક પૃથ્વીના જીવો કરતા પાણીના જીવો સૂક્ષ્મ, પાણીના જીવો કરતા અગ્નિના જીવો, અગ્નિ કરતા વાયુના, ને વાયુ કરતા વનસ્પતિના જીવો ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. એટલે ધારો કે પૃથ્વીનો જીવ પોતાનું શરીર એક કબૂતર જેવડું બનાવે, અને અંદર રહેલો જીવ છે ને એને શરીર તો એટલું સૂક્ષ્મ છે. પણ ધારો કે ચાન્સ આપવામાં આવે કે કબૂતર જેવું કાયા બનાવ, એક જ છે તો આખા અડિદ્વિત માં ન કમાય. એટલા જીવો પૃથ્વીના એક કણ માં છે, તેનાથી વધારે તો કે પાણીના જીવ. તો પાણીના જીવ કબૂતર ને બદલે ના એક એપલ જેવું શરીર બનાવે તો એ આખા અડિદ્વિત માં ન કમાય. એના પછી પૃથ્વી પાણી, તો પાણીના જીવો એના કરતા બિલ્લા ફળ જેવું નાના બીજું ફળ એપલ થી નાનું એવડી કાયા બનાવે, અને એનાથી નાનું બોર જેવડી કાયા બનાવે. પૃથ્વી પાણી અગ્નિ વાયુ ને વનસ્પતિ, ને વનસ્પતિ નો જીવ છે ને એ માત્ર રાઈ ના દાણા જેટલું શરીર બનાવે તો પણ આખી પૃથ્વીમાં આખા અડિદ્વિત માં ન સમાય. એટલે આપણને પૃથ્વી કરતા પાણીમાં વધુ, પાણી કરતા અગ્નિમાં વધુ, અગ્નિ કરતા વાયુમાં વધુ, વાયુ કરતા વનસ્પતિમાં વધુ. એટલે આ કહેવાની શૈલી છે, ભગવાનની શૈલી એવી છે કે જેમાં એક શબ્દમાં એક જવાબમાં અનેક પ્રકારના આન્સર મળી જાય. પણ આપણે એનો વિચાર નથી કરતા, એટલે આપણે આપણી બુદ્ધિ વડે એમ કઈ યાદ જ રાખવું છે તો પછી પૃથ્વીને બદલે ત્યાં પાણી પહેલા બોલાઈ જાય પછી અગ્નિ બોલાઈ જાય તો શું વાંધો છે? વાંધો કઈ નથી. પણ આપણે જયારે એના આગળ સ્ટેપ કરવા હોય ને ત્યારે આપણને મુશ્કેલી થાય. એટલે આવી રીતે સ્યાદવાદ વાણી, ભગવાનની અનેકાંત વાણી, એને સમજવા માટે આપણે ડિસિપ્લિનમાં આવવું પડે. શું કરવું પડે બેન? ડિસિપ્લિનમાં આવવું પડે. એટલે જો આપણે ડિસિપ્લિનમાં આવીએ અને જેમ આપણને કીધું છે કે ભગવાનની વાણીમાં કાનો માત્ર મીંડુ પદ અક્ષર ગાથા કે સૂત્ર, એટલે કે આખું સૂત્ર તો ન બદલાય પણ એનું એક પદ પણ ન બદલાય, એની એક ગાથા પણ ન બદલાય, એનો એક કાનો માત્ર પણ ન બદલાય. કારણ કે આપણે બદલવા જઈએ તો શું થવાનું? અનેક પ્રકારની ગડબડ થવાની. એટલે આપણા જ્ઞાનને ઘણા લોકો અત્યારે પ્રશ્ન કરે છે કે આ બધું જ્ઞાન આમ જ છે એની ખાતરી છે? તો જ્યારે જ્ઞાનનો અભ્યાસ કરનારા 14 પૂર્વધર હતા એ બરાબર સમજદાર હતા, એ ડિસિપ્લિનમાં હતા, એનો અર્થ ને ભાવ બધું જાણનારા હતા, એટલે એ લોકો કમિટેડ હતા. શેને માટે કમિટેડ હતા? કે જીણ આજ્ઞામાં હું મારી બુદ્ધિ વડે એક કોમા પણ ચેન્જ નહીં કરું. આજે આપણે જિંદગીમાં કોમા ચેન્જ કરી નાખે ને બેન આખા સેન્ટેન્સમાં તો કેટલી ગડબડ થાય ખબર છે? આખા વાક્યનો મિનિંગ બદલાય છે. એક જગ્યાએ લખ્યું હતું બેન, પકડો મત જાણે દો. શું લખ્યું હતું? પકડો મત જાણે દો. એટલે એનો મિનિંગ શું થયો? કે પકડવું નહીં જવા દેવું. હવે વાંચનારે જરા ભૂલ કરી, પકડો મત જાણે દો. શું કીધું? પકડો મત જાણે દો. કઈ નથી બદલ્યું, ખાલી ઉચ્ચારમાં ભૂલ કરી તો પણ અર્થનો અનર્થ થઈ ગયો. તો જીનવાણીને ઇન્ટેક્ટ આપણા સુધી પહોંચાડવા માટે આપણા પૂર્વાચાર્યોનો આપણા ઉપર કેટલો અનંત ઉપકાર છે. આજે પણ આપણે સામાયિક પ્રતિક્રમણના સૂત્રો બોલ્યો છીએ તેમાં શુદ્ધિનો આગ્રહ શું કામ રાખીએ છીએ? શું કામ રાખીએ છીએ? કે ભાવિ જનરેશનને ઇન્ટેક્ટ મળે, એના જેટલા રહસ્યો છે જેટલા અર્થો છે એ બધા જળવાઈ ગયે. તો આપણા સૌની ફરજ બને છે કે આપણી બુદ્ધિને સુવડાવીને તાળું મારીને ચાવી દરિયામાં ફેંકી દેવાની. શું કરવાની? આ બુદ્ધિના તાળા કોઈ દિવસ ખોલશો નહીં, જીનાજ્ઞામાં શાસનમાં નહીં. સમજવાની કોશિશ કરજો પણ એમાં આપણી બુદ્ધિ વડે કશો ફેરફાર કર્યો તો અનર્થનો અનર્થ થશે. એવી રીતે વર્તમાન જીવનમાં આપણને ચૈત્ય પરિપાટી શબ્દ ચાલે છે. ઘણા લોકો એનો ઉચ્ચાર કરે છે ચૈત્ર પરિપાટી. તમે સાંભળશો ઘણા મોટે સાંભળશો ચૈત્ર પરિપાટી, તો ભવિષ્યમાં કોઈ ચૈત્ર મહિનામાં કરવા મળશે. કારણ કે ગુરુ ભગવાન તો જ્યાં હાજર ન હોય, જ્ઞાનીઓ હાજર ન હોય, માત્ર શબ્દ હાજર હોય, તો આપણા માટે એક જવાબદારી છે કે આપણે શબ્દોને ઉચ્ચાર કરતા પહેલા વેરીફાય કરવા. એટલે આ ચૈત્ર પરિપાટી નથી, ચૈત્ય પરિપાટી છે. અને ચૈત્ય શબ્દ પણ વિવિધ અર્થમાં વપરાય છે. બૌદ્ધ ધર્મમાં જ્યાં બુદ્ધ ના અનુયાયી એટલે કે બુદ્ધ ના સંતો, બૌદ્ધ ધર્મના લામા વગેરે, એનું જયારે મૃત્યુ થાય અને એમને જ્યાં ચિતા જલાવવામાં આવતી, શું કરવામાં આવતું? ચિતા જલાવવામાં આવતી. એ ચિતા ઉપર એક સ્તૂપ બનાવવામાં આવતો. સ્તૂપ એટલે એક થાંભલો, એના ઉપર કોતરવામાં આવતું. જેમ ઇસ્લામ ધર્મમાં ખાંભી હોય છે ને પેલી કબર, એના ઉપર એક પથ્થર મૂકવામાં આવે. તો એવી રીતે ચિત્તા ઉપર મૂકવામાં આવેલ હોવાથી ચૈત્ય શબ્દ વપરાતો. શું વપરાતો? ચૈત્ય. ત્યાર પછી સમયની સાથે પરંપરાગત રીતે જ્યાં જ્યાં ચિન ભગવંતોને દાઢા વગેરે, ત્યારે દિન ભગવંતો એટલે આપણા તીર્થંકર પરમાત્મા, એનું નિર્વાણ થાય પછી એમનું શરીર તો દેવતાઓ વિસર્જન કરે. કોણ કરે? શ્રાવકો. નિર્વાણ કલ્યાણ ઉજવતા નથી. જ્યારે ભગવાન નિર્વાણ પામ્યા એ વખતે 18 દેશના રાજાઓ ઔષધ કરીને બેઠા હતા. શું કરીને બેઠા હતા બેન? તો ઔષધમાં ઉઠીને એને નિર્વાણ ક્રિયા કરી હશે. બધા શ્રાવકો 16 પ્રહર ભગવાને દેશના આપી. રાત્રિનો કારાબારનો સમય હતો, રાત્રિના કરવાની પણ નિર્વાણ પામ્યા. તો આ કામ કોણે કર્યું હોય? દેવતાઓએ કર્યું હોય. તો જયારે પરમાત્માની દેહ વિસર્જનની ક્રિયા થઈ જાય પછી આપણે જેને અસ્થિ ફૂલ કહીએ ને, એવા આપણા દાઢ વગેરે, દાઢ હાડકા, એ બધું એમાં ચિત્તામાં પૂરેપૂરું ચાલતું નથી. તેને કોણ લઈ જાય છે? દેવતા લઈ જાય છે. અને એના વડે જે સ્થાપના કરે એ નંદનવનમાં, મેરુ પર્વત ઉપર, આવા મેરુ પર્વતના સુંદર રમણીય સ્થાનમાં આવા ચૈત્યો બનાવ્યા. શું બનાવ્યું એને? ચૈત્ય બનાવ્યા. હવે આપણી પાસે સમેત શિખરજી છે, ત્યાં કેટલા ભગવાન નિર્વાણ પામ્યા બેન? 20. બોલો. હવે 20 ભગવાન નિર્વાણ પામ્યા તો પણ ત્યાં એક મંદિર નથી, માત્ર પગલાઓ છે. શું છે? એક મંદિર જે બન્યું ને એ છેલ્લા વર્ષોમાં બન્યું છે, એટલે કે છેલ્લી 2 સદીમાં આપણી પાસે જે સામે શિખરજી ઉપર મંદિર છે એ મંદિર છેલ્લા વર્ષોમાં બનેલું છે. ઐતિહાસિક એટલે શાશ્વતું નથી. શું તો વિચાર કરીએ બે કે ઋષભદેવ પરમાત્માથી શરૂ થઈને મહાવીર સ્વામી સુધીનો આટલો લાંબો કાળ, ને જ્યાં એક્ઝેક્ટ ભગવાન નિર્વાણ પામ્યા છે ત્યાં પણ મંદિરો બન્યા નથી. એટલે મંદિરોને વિકસતા વચ્ચે સ્થાપત્ય યુગ આવ્યો ને, શિલ્પ અને સ્થાપત્ય. તે શિલ્પ પેલા ચિત્ર યુગ હતો, તો આપણી પાસે કલ્પસૂત્રમાં ભગવાનના સપના વગેરેના ચિત્રો જોવા મળશે. શું મળશે? તમે કલ્પસૂત્રમાં કોઈ પણ ફોટા જોશો ને બેન, તો એ ચિત્ર રૂપે છે, શિલ્પ રૂપે નથી, ચિત્રો હતા. તો ધીમે ધીમે આવી રીતે દેવી દેવતાઓના યક્ષના મંદિરો બન્યા. દરેક હિન્દુ ધર્મમાં દરેક ગામનો એક યક્ષ રક્ષક હોય. દીપપાલ દેવ કયો, લોકપાલ કયો, આપણે બધા શિવ ચક્ર પૂજન કરીએ તો બધાનું આહવાન કરીએ છીએ ને, એટલે આવી રીતે એના મંદિરો બન્યા. અને જે આગમના જેટલા બી પાઠ છે એમાં ભગવાન મહાવીર વિચરતા વિચરતા કોઈને કોઈ ચૈત્યના આવાસમાં, એટલે ચૈત્યનું યક્ષનું ચૈત્ય હોય ને, યક્ષનું મંદિર, એની અંદર જઈને ઉતર્યા. ભગવાનના સંતો પણ ક્યારે ક્યારે બેન ઉપાત્રયો હતા નહીં, કારણ કે તીર્થંકર જ્યારે તીર્થની સ્થાપના કરે ને ત્યારે આગળનું કશું બચ્યું ના હોય. તો ભગવાન ક્યારે કોઈ ઉપાશ્રયમાં કે કોઈ દેરાસરમાં કોઈ જગાએ ઉતર્યા નથી, માત્ર હિન્દુના દેવળો હતા. ધીમે ધીમે આપણી પરંપરામાં આવી રીતે તીર્થો બન્યા. હવે આ તીર્થ વ્યવસ્થાને સાચવવા માટે, તીર્થોની રક્ષા કરવા માટે, તીર્થને ચલાવવા માટે આપણે ત્યાં એક આયોજન વ્યવસ્થા ઊભી કરવી પડે, કરવી પડે ને. કોઈ મંદિર ચલાવવું હોય તેમાં સૌથી વધારે તેની જરૂર પડે પૈસા. હવે આ પૈસા ન હોય તો તીર્થ સચવાય નહીં, સર્જરી થઈ જાય, તૂટી જાય, એની સફાઈ વગેરે કરવી, એની બધી વ્યવસ્થા કરવી. તો એના માટે થઈને આપણા પૂર્વજોએ આ વ્યવસ્થાની અંદર આવી એક ચૈત્ય પરિપાટીની યોજના કરી નથી. શું કર્યું? કે જ્યારે પર્યુષણ પૂરા થાય અને પર્યુષણ પૂરા થયા પછી બધા જ સૈનો એકબીજાના સાથે સંપર્કમાં આવે, એકબીજા સાથે ફાયદારો કરે અને બધા તીર્થોની રક્ષા થાય એવી યોજના માટે થઈને ચૈત્ય પરિપાટીની પરંપરા શરૂ થઈ. આ ચૈત્ય પરિપાટી એટલે શું? નજીકમાં આવેલા પંચતીર્થી. આપણે કહેતા ને કે આપણે અહીંયાથી બેન પર્યુષણ પૂરા થશે એટલે બધા સંઘો ચૈત્ય પરિપાટી કરશે. મોટા સેન્ટરોમાં એક જ ગામમાં 5 જિનાલય હોઈ શકે તો ત્યાં પરી ચૈત્ય વંદન કરી આવે, અને ન હોય તો આજુબાજુના સેન્ટરમાં જાય. પણ એ પહેલાના વખતમાં જયારે ચૈત્ય પરિપાટી થતી ને ત્યારે સંઘ નીકળતો અને એ સંઘ છ રી પાડતો નીકળતો. છ રી એટલે શું બેન? હા બરાબર. એટલે તમને ખબર છે કે આમાં રી શબ્દ છેલ્લે આવે ને એટલે છ રી શબ્દ. છરી એટલે ચાકુ ને. આ તો સારું છે બેન. જો છ પછી રી ને તમારે ઇન્વર્ટેડ કોમામાં લખવા જોઈએ. એમ ને એમ તમે લખશો ને તો ભવિષ્યની પેલી ગોટાળો કરશો કે છરી ને પાડવાની જોઈએ તો છરી લઈને ચાલશે. આ વક્રતા ને જડતાનો જમાનો છે. પણ સાબિત કરી દેશે કે જો લખ્યું છે કે પેલાના વખતમાં છરી પાડતો સંઘ નીકળતો તો છરી એટલે ત્યાં છરી કાંટા નથી. છ પ્રકારના રી એનું પાલન કરતો કરતો જે સંઘ નીકળે એને છરી પાડતો સંઘ છે. હવે આપણે આવશે આવશે આપણે નીકળીએ છીએ ત્યારે હવે એમાંથી કેટલા રી પાડીએ છીએ એ આપણે જોવાનું છે. કારણ કે પરંપરા આપણે ચાલુ કરવી છે, પરંપરાને નિભાવવી છે. પણ પરંપરાનું હાર્દ સમજવું નથી. આપણી કમનસીબી શું છે ભાઈ? કે આપણે તો બધું મનોરંજન કરી નાખ્યું છે. શું કર્યું બેન? પર્યટન કરવાની વાત આવી તો બધા અહીંયા દેરાસરમાં આટલા દેખાય છે બેન. પણ હમણાં જો એમ કહેવામાં આવે ત્યાંથી સંઘયાત્રા નીકળે છે ને એ ફ્રી ઓફ ચાર્જ સ્પોન્સર મળી જાય છે, પછી કેટલા આવી જાય બેન? આવે ના આવે? એટલે આપણા હૃદયમાં જે ભાવ છે એ ભાવમાં પ્રાણ પૂરવાની જરૂર. શું છે? એને મનોરંજન, એને માત્ર પર્યટન, એને પિકનિક બનાવવાની જરૂર નથી. નહીં તો પિકનિક તો જરૂર રહેશે, પરંપરા જરૂર રહેશે, પણ એનો આત્મા નાશ પામશે. તો પેલો રહી એટલે એકલ આહારી, એક આહારી એટલે બધા એકાસનો કરતા. સંઘમાં નીકળે એટલે શું કરવાનું? એકાસન. એટલે બેન ખરેખર છરી સાંભળો બેન, છરી પાડતો સંઘ નીકળે ને, છરી પાડતો સંઘ નીકળે એમાં આચાર્ય ભગવંતો સાથે હોય, સાધુજી ભગવંતો સાથે હોય, શ્રાવક શ્રાવિકા સાથે હોય, પણ બધા કમિટેડ હોય. આ તો વર્તમાન કાળના શરીર સંગ્રહણને કારણે કદાચ દેશના કરાવતા હશે. શું કરાવે? કદાચ આરોગ્યના કારણ હોય, દવાઓ લેવી પડતી હોય, ઘણાને ડાયાબિટીસ હોય, ઘણાને બ્લડ પ્રેશર હોય, ઘણાનું કાંઈ હોય, એના કારણે કદાચ એને દેશણા દે. પણ છૂટે મોઢે તો ને આપણે ચૈત્ય પરિપાટી કરવા બસ ઉપાડીએ એટલે શું ચાલુ થઈ જાય? પછી આને કારણે એક તપની કેળવણી નથી. વળી રસ્તામાં આપણે જેટલું ઓછું ખાધું હોય ને એટલા બાથરૂમ ટોયલેટ પણ ઓછા જોઈએ. બરાબર છે ને? આજે આ બધી પગપગવાળા વિહાર હતો. હવે રસ્તામાં કલાકે કલાકે અડધી અડધી કલાકે દસ જણાને પાંચ જણાને જવું પડે તો સંઘની યાત્રા પૂરી ક્યાં થાય? એટલે સંયમપૂર્વકના જીવન હતા. આ સંયમપૂર્વકનું જીવન જીવતા જીવતા એકાહારી એટલે એકાસનું કરનારા કે અત્યારના સંજોગો શરીર પ્રમાણે દેશનું કરનારા હતા. ભૂમિ સંસારી, ભૂમિ સંસારી, સંસારો એટલે સંસ્કારકો, પથારી. બધાને પથારી કેવી હતી? જમીન પથારી. કર્મશાળા આવે અથવા તંબુ તાણે એમાં બધાને માટે માત્ર એક સંસ્કાર એટલે પોસાની પથારી હોય. જે રીતે આપણે પોસામાં પીએ ને એવી રીતે સુવા. કારણ કે આપણે પિકનિક કરવા નથી નીકળ્યા, આપણે હોલીડે લેવા નથી નીકળ્યા, આપણે સાધુતાના માર્ગે સાધુ કેમ બનાય, સાધુ કેમ જીવે છે, જે પ્રમાણે સંતો જીવે ને એ જ પ્રમાણે જેમ આપણે ઉપદાન કરો તો ઉપદાનમાં શું કરવાનું હોય? જેવું સાધુનું જીવન એવું જીવન ઉપદાનમાં જીવવાનું હોય. તો આ યાત્રા પણ ચૈત્ય પરિપાટી પણ શ્રાવકોની ટ્રેનિંગ હતી. તમે એક વાર છરી પાડતા સંઘમાં જોડાયા હો અને તમને કોઈ વખત ભાવ આવે ને કે મારે દીક્ષા લેવી છે તો તમે બધું જ કરી ચૂક્યા હો, તમે બધી રીતે ટ્રેન થયેલા હો, તમને અનુભવ હોય કે આ સાધુપણાની જીવન યાત્રા કેવી છે. તો આપણે આજે તો હમણાં અત્યારે ગમે એવો ભાવ આવે ને કે મારે તો સંસાર છોડી દેવો છે, પછી વિચાર આવવા માંડે કે ત્યાં જઈને શું શું કરવું પડશે, એનો તો કોઈ અનુભવ નથી. એટલે આપણે એના માટે ક્યારેય તૈયાર ન થઈ શકીએ. પણ કેટલા ભવો સુધી આવી રીતે આપણે ટ્રેન થઈએ, કેટલાય ભવો સુધી આવા પ્રકારે આપણે ભાવને અને ક્રિયાને બંનેને છોડીએ, ત્યાર પછી કોઈ ભવમાં આપણને દીક્ષાનો ભાવ જાગૃત થઈ શકે છે. એટલે ભૂમિ ઉપર અને આજે આપણે જઈએ બેન, તો પેલા તો હોટલ રાખવી પડે ને રાત્રે જોઈએ તો, અને એમાં પણ જરાય ઓછી સગવડ હોય, જરા પણ અગવડ હોય તો આપણી યાત્રા આપશે કે આ લોકોએ આ વખતે યાત્રામાં બરાબર વ્યવસ્થા નહોતી રાખી, કે નાખી દઈ. અને દરેકને સેપરેટ જોઈએ બધું. દરેક આપણે કઈ પિકનિક ઉપર આવ્યા છીએ, આપણે કોઈ ધ્યાનમાં આવ્યા છીએ, અહીં શું કરવા આવ્યા છીએ, યાત્રાએ આવ્યા છીએ, ચૈત્ય પરિપાટી કરવા નીકળ્યા છીએ. પરિપાટી એટલે પરંપરા, ચૈત્યોની પરંપરા. એકી સાથે શક્ય એટલા ચૈત્યોનો એટલે કે જીનાલયોનો દર્શનનો લાભ લઈ લેવો, એનું નામ ચૈત્ય પરિપાટી છે. એટલે બીજા હોય ભૂમિ સંસારી, એટલે ઓછામાં ઓછા સાધનો વડે અને ઓછામાં ઓછા પૈસા વડે આ યાત્રા થઈ શકે. એટલે એમાં સંઘ કરે તો પણ એને ખર્ચ વ્યવસ્થા ઓછી કરવી પડે, અને વ્યક્તિગત હોય તો પણ બધાના શિરે બોજો ઓછામાં ઓછો આવે. ત્યાર પછી ત્રીજો શબ્દ છે પાદચારી. પાદચારી એટલે પગપાળા. કેવી રીતે કરતા બેન? બધા ચૈત્ય પરિપાટીમાં નીકળતા, શંકાતા પણ પગે ચાલતા. આજે આપણને પગપાળા લઈ જાય તો આજે હજી ભારતમાં જાય છે, સમય શિખર સુધી બેન પદયાત્રા થાય છે. શેત્રુંજય ઉપર તો કેટલા બધા આવતા, હવે ધીમે ધીમે આ બધું ઓછું થવા માંડ્યું. આપણે તો જેટલી વાર ઇન્ડિયા જઈએ એટલી વાર યાત્રા કરવા જઈએ, પણ ડોર ટુ ડોર વાહન જોઈએ ને, ડોર ટુ ડોર. હવે વિચારો બેન આમાં કેટલી હિંસા થતી હશે. એટલે જયારે તમે પગપાળા જાઓ છો ત્યારે સૌથી તો પેલો વાહનથી થતી હિંસાથી બચી જવાય છે. જવું છે ભગવાનના ધામમાં, પણ એની નીચે આપણે કેટલી બધી જીવિંસા કરી નાખીએ છીએ. એટલે જયારે જયારે પગપાળા જઈએ ને ત્યારે આપણે સૌથી પહેલો લાભ એ લઈશું કે અનંત જીવોને આપણે અભયદાન આપીએ છીએ. બીજો લાભ એ થતો કે તીર્થધામે પહોંચતા ભક્તિમાં ઉત્કટતા આવે. એટલે રસ્તામાં આપણે ભક્તિ કરતા કરતા નીકળવા હોય, રસ્તામાં આપણે જૈના કરતા કરતા નીકળવા હોય, તો જ્યાં સુધીમાં તીર્થધામ આવે ને ત્યાં સુધીમાં તો આપણામાં ભક્તિભાવ નો શું આવે, હાસ હવે આપણે મુકામે પહોંચી ગયા, હવે આપણા હૃદયની ભક્તિને આપણે ભાવપૂર્વક વહેરાવશું, એનો જે આનંદ છે. તો પડે ચાલતા હોય ને તો મંજિલ આવે ત્યારે આપણને જે આનંદ થાય, અને આપણે કારમાં બેસીને ગયા હોય એમાં તો આપણે થાક્યા હોઈએ એટલે આપણને થાય કે હાસ વિસામો આવ્યો. પણ અહીંયા થાકનો વિસામો નથી, પણ પરમાત્મા આગળ પહોંચ્યાનો વિસામો છે. એટલે ભક્તિભાવમાં ઉત્કટતા આવે. બીજું, નાના નાના ગામડાઓમાં સાધનિકોની મૂંઝવણ શું છે એની સંઘને ખબર પડે. જેને તીર્થ સ્થાપ્યો ને બેન, એ મોટે ભાગે તીર્થ સાવ નાના ગામમાં ન હોય, થોડો મોટો સંઘ હોય તો એ લોકોને બાજુના ગામડાઓમાં બે એક બે એક બે સાધનિકો રહેતા હોય. એ ગરીબ છે, એ જરૂરિયાત વાળા છે, એને કઈ મૂંઝવણો છે, એને કોઈ વ્યવસાયમાં તકલીફ છે, એને ગામના લોકો કોઈ તકલીફ આપે છે. ઘણી વખત બે ત્રણ વાણિયા રહેતા હોય અને બીજી બધી કોમ નીચેની કોમ હોય, એ લોકોને અભ્યુદયાની વાતો કરે, કરુણાની વાતો કરે, એ બધું એ લોકોને પસંદ હોતું નથી. એટલે એ લોકોને એના ઉપર દ્વેષ પણ આવે, એટલે એને કાઢી મૂકવાની કોશિશ પણ કરે. ઘણી વાર રાજાઓ જો વાણિક હોય, વેપારી હોય, એની પાસે પૈસા હોય તો લૂંટાઈ જવાનો પણ ભય હોય. પેલા નાના નાના ગામોમાં કોઈની સલામતી નહોતી, એને પ્રોટેક્શન કોણ આપે? તેના માટે જયારે સંઘ નીકળે ત્યારે પેલા તો સંઘના જે લોકલ માણસો હોય નાના ગામના, એ બે ત્રણ ચાર કુટુંબ હોય, એ સંઘને આમંત્રિત કરે, એનું પૂજન કરે, એનું સ્વાગત કરે, અને પછી બધા હળે મળે. જો પેલા સંદેશા વ્યવહાર આટલો નહોતો, વાહન વ્યવહાર આટલો નહોતો, અવર જવર કરવાના કોઈ કારણો નહોતા, બીજા કોઈ નિમિત્તો નહોતા, એટલે એવા લોકો બધાથી છૂટા થઈ જતા, કપાઈ જતા. એટલે એને મોરલ સપોર્ટ છે. શું જોઈએ? આપણે તો નીકળીએ તો રસ્તામાં ડોકું પણ કાઢવાના નથી ક્યાંય, આપણે આ પર્પઝ જ નથી. ત્યારે જયારે પગપાળા સંઘ કરતો ને ત્યારે એનો બીજો પર્પઝ એ હતો કે રસ્તામાં આવતા દરેક સાધર્મીને મળતું જવું, એની કઈ મૂંઝવણ હોય તો મૂંઝવણ ટાળતું જવું, અને નાના ગામોના સાધર્મિકોને કોઈ પણ પ્રકારે એને જૈન ધર્મી બની રહે એના માટે જે કઈ સપોર્ટ કરવો પડે એ સફળ કામ કરતો જતો. જો એ ગામમાં ઘણી વખત ચબુતરા ન હોય એટલે પંખીને ખવડાવવાના સ્થાન ન હોય તો સંઘ નીકળે તો લખે અમુક કાર્ય સંઘ યાત્રામાં એ સંઘપતિ બન્યા હતા એના પિતાશ્રીની યાદીમાં એને અહીંયા શું કર્યું, ચબુતરો બંધાવ્યો. હવે જુઓ માનવતાના કામની આજે વાતો કરીએ છીએ ને, સાધુ ભગવંતોને આ કામ ન કરવું પડતું. જે ગામમાં અવારા, અવારા એટલે પશુઓને પાણી પીવાના સ્થાન, જયારે દુષ્કાળ પડે ત્યારે પાણીના સ્થાનો બધા સુકાઈ જાય નદી વગેરે, તો જ્યાં બિચારા સ્ટ્રીટમાં પેલા તો ઘણા ગાયો બધા આ લોકો ઉંમરવાળા બળદ થાય, ગાયો દૂધ દેતી બંધ થાય, કતલખાના નહોતા પણ ગરીબ માલિકોને એને સાચવવાની એને ઘાસ છોડાવવાની વ્યવસ્થા ન હોય તેને ઘરની બહાર છોડી મૂકતા. પણ એ લોકો શેરીઓમાં ફરે અને આપણે લોકો જે શાકભાજી વગેરે કરીએ એના છીલકા નીકળે, ફ્રૂટ વગેરે નીકળે, એ બધું દરેક વ્યક્તિ બહાર મૂકતી અને એક રોટલી પેલા ગાય અને કૂતરાની બનતી. કોની બનતી બેન? બનતી ને, એ બહાર મૂકી દેતા. એટલે આવા પાંજરા પોળો ખોલવા નહોતા પડતા. ગામમાં 5-10-15 ગાયો જે દૂધ દેતી બંધ થઈએ એવી ગાયો ફરતી જઈએ અને ગામમાં એને ખાવાનું મળ્યા કરે. અને જયારે ઘરમાં કોઈનું મરણ થાય, કોઈને બીમારી આવે તો તરત શું કહેતા, લીલો ચારો ગાયને ખવડાવો. એટલે ગાયોને લીલું ઘાસ પણ મળ્યા કરતું. પણ કહેવાની વાત એ છે કે આવા ગામોને પાણી ના આવડા ન હોય ને તો આવા શેરીઓમાં ફરનારા પ્રાણીઓ ગરમીના દિવસોમાં તરસથી મૃત્યુ પામે. એટલે પનિહારીઓ પણ કૂવામાંથી પાણી લે તે વખતે બાજુમાં આવડ હોય ને એમાં બે ઘડા પાણી રેડતી આવે. તમે જો નાના ગામમાં રહ્યા હશો તો તમને ખબર હશે કે ઘર પાસે પાણીનું વાસણ પણ મૂકવામાં આવતા, જેમાં રસ્તે જનારા કૂતરાઓ ગાયો બકરીઓ આ બધા પાણી પી શકતા. આજે આપણે મોટા મિશન બનાવીએ છીએ પણ આજે ઘર ઘરમાં મિશન હતા, આજે બધું ભૂલાઈ ગયું ને એટલે મિશન બનાવવા પડ્યા. પણ જયારે સાવકના જીવન આવા મિશનથી તો અંદર ને અંદર ઘૂંટેલા હોય એટલે આ બધું કઈ આપણા માટે નવું નથી. આ સામૂહિક રીતે થાય એટલે દુનિયાને દેખાડો કે આ કઈક કરે છે. પણ જે લોહીમાં હતું એ ચાલ્યું, શું હતું બેન? જે લોહીમાં હતું એ ભાવ ચાલ્યો ગયો. ઓલું ઘર ઘરમાં મિશન હતું, ઘર ઘરમાં પરંપરાગત રીતે લોહીમાં ચાલ્યું આવતું હતું. એટલે આવા ગામોમાં ક્યાંય કશું ન હોય ને કે જયારે છ રીપાતો સંઘ નીકળે એટલે ગામમાં શું છે ને શું નથી એની એને પૂરી ખબર પડે અને પરિણામે એ ગામમાં આ વ્યવસ્થા થઈ જાય. ઉપરાંતમાં સાધુ સંતો વિહાર કરનારા હોય, જયારે સાધુ સંતો વિહાર કરે ને ત્યારે રસ્તામાં નાના ગામડા આવે. હવે એ ગામડાના લોકોમાં ઘણી વખત તો શ્રાવકનું એક પણ ઘર ન હોય. તમે કચ્છમાં, રાજસ્થાનમાં, સૌરાષ્ટ્રમાં, કાઠિયાવાડ બધે જાઓ ને તો વચ્ચે એવા ગામ આવે છે કે જ્યાં આપણા મુનિ ભગવંતોને ગોચરી આપવા વાળું શુદ્ધું ઘર એક ન મળે, કારણ કે બધા નોન જૈન હોય. તે લોકોને આપણા સાધુ પ્રત્યે ભાવ કેવી રીતે આવે? ક્યાંકથી આના જૈનો ના મુનિ નીકળે છે, આપણે એની સેવા કરવી જોઈએ. એવી વ્યવસ્થા આપણા પૂર્વજોની હતી, કેવી દીર્ઘ દ્રષ્ટિ હતી બે કે જયારે સંઘ નીકળે ત્યારે આખું ગામ જમાડે. શું કરે? આજે આપણે શક્તિઓ મઢાવીએ, આજે આપણે આપણા માટે બધું કરીએ પણ આ સંઘની વ્યવસ્થા એવી હતી કે ધુમાડાબંધ ગામ. ધુમાડાબંધ એટલે શું? બધાના ઘરમાંથી ધુમાડો બંધ. એ દિવસે બધાના ધુમાડા બંધ એટલે કે સકળ ગામના બધા જ માણસોને નાત જાતના ભેદ વિના સંઘ વતી ભોજન મળી જાય. એટલે લોકોને રિસ્પેક્ટ થતો કે આ વાણિયાઓ વર્ષમાં 8-10-15 વાર નીકળે છે અને આપણને તો ધુમાડતા જાય છે, આપણી તકલીફો દૂર કરતા જાય છે. આપણા ગામને ચબૂતરો આપ્યો, આપણા ગામને અવાડો આપ્યો, આપણા ગામને જોઈએ તો દવાખાનું આપ્યું, કાંઈ ને કાંઈ એની વ્યવસ્થા કરી. હવે દરેક સંઘ માત્ર એક એક કામ કરે ને તો પણ આખા ગામમાં 10 વર્ષે બધું, અને એના કારણે આદર વધતો. તો જ્યારે આપણા સંતો નીકળે ત્યારે એના પ્રત્યે માન થતું કે આ સંતોની પ્રેરણા વડે તો આ લોકો આટલા સારા કામ કરે છે, તો આપણું કર્તવ્ય બને છે કે આવા સંતોને આપણે સાચવી લેવા જોઈએ. વાણિયા કરતા પણ સવાઈ સાચવવાનું કામ સેનેટરોએ કર્યું છે. અમે અમારી આંખે જોયું છે કે જયારે અમારે રામસિંહ માસપતિજી કે સાધુજી નીકળે ત્યારે આપણે સંઘના 10 જણા હોય એની સાથે કે 20 જણા હોય કે 5 જણા હોય, પણ જ્યાં ગામ આવે ત્યાં આગળથી સંદેશો પહોંચી ગયો હોય કે કાલે સવારે અમારા સંતો આવવાના છે, તો બેન બધા નોંધ જોઈને ભેગા થઈ જાય, એની વ્યાખ્યાનવાણી સાંભળે. એના માટે આપણે જે સાથે ગયા હોય એના માટે એને પાણી વગેરેની વ્યવસ્થા પણ કરી રાખી હોય, અને સ્ટેશન માસ્ટર એ સ્ટેશનમાં એક ઓરડી હોય એક્સ્ટ્રા, એવી ઓરડીઓ પણ સ્વચ્છ કરીને રાખે. કોઈ બાળ મંદિર હોય, કોઈ સ્કૂલ હોય, એવા બધામાં શું કરે, 2 રૂમ તે દિવસે ખાલી રાખે, અને એની અંદર આપણા સંતો સચવાઈ જતા, સંતોની મર્યાદા સચવાઈ જતી, એને સુતતા નિર્દોષ આ પાણી મળતા, અને પાછા આપણને ભરોસો આપતા કે આપણા નાના નાના સાધવી ગયો એટલે પગપાળા વિહાર કરે. તો નાના ગામોમાં પણ ગુંડાગીરી તો હોય કે ના હોય, એટલા બે સાધવી લાંબામાં લાંબો વિહાર કરે તો કેટલો કરે, 10-20 માઇલ નો, એનાથી વધુ પછી રાતવાસો પર એવો પડે ને ક્યાંક. તે ગામમાં શ્રાવકોના ઘર હોય, ઉપાશ્રય હોય એવી કોઈ ગેરંટી નથી, તો એની રક્ષા કરતા, શું કરતા, એની લાજ ન લૂંટાય, એને તકલીફ ન કરે, એને કોઈ હેરાન ન કરે. આ દીર્ઘ દ્રષ્ટા, આ બધી કારણે આપણે ત્યાં દૈત્ય પરિપાટીનો પ્રારંભ થયો હતો. એટલે વિહારમાં ગુરુ ભગવંતોની તકલીફોની પણ ખબર પડે. જો આપણે પગપાળા વિહાર કરીએ ને તો ખબર પડે કે વિહાર શું ચીજ છે. આપણે યાત્રા કરી હોય પણ હંમેશા મોટરોમાં બેસીને કે પ્લેનમાં ઉડીને કે ટ્રેનમાં કે કોઈ રીતે કરી હોય તો સાધુ ભગવંતોને વિહારની સમસ્યા શું છે એ આપણને કદી પણ ખબર પડવાની નથી. એટલે ખરેખર યાત્રાએ જાઓ છો ને ઇન્ડિયાબેન, હર વખતે ડાયરીમાં નોંધાવી શકાય કે અમે આટલી યાત્રા કરી આવ્યા. એવી યાત્રા ઘણી કરી, પણ હવે એકવાર 6 લીપાડતા સંઘમાં સાથે નીકળી ગયો છે, ભલે એક જ યાત્રા થાય. એ લોકો દરેક વખતે લાંબેથી જ કરે એવું નથી બેન, તમે વચ્ચેથી જોડાઈ શકો છો. તમારી શક્તિ એટલી હોય કે મારે 5 દિવસ ચાલવું છે ખાલી, તો તમે 5 દિવસ જોડાઈ શકો છો. તો તમને ખબર પડશે કે ખરેખર પગપાળા ચાલવું, ઉઘાડે પગે ચાલવું, રસ્તાનો વિહાર કરવો, ટાટ તાપ વેઠવા, આવા ટ્રાફિક વચ્ચે સર્વાઈવ થવું, આ બધું કેટલું ડિફિકલ્ટ છે. એટલે આપણા પૂર્વજોની જે પરંપરા હતી એમાં દીર્ઘ દ્રષ્ટિ હતી, અને એક જ કાર્યની અંદર એને કેટલી બધી વસ્તુઓ સંભાળી લીધી હતી. તો આજે આપણે એવું તો ન કરીએ, પણ સાધુ સંતો સાથે હોવાને કારણે સતત આપણને જાગૃત રાખે. શું રાખે, આપણે ચૈત્ય પરિપાટીના બસમાં બેઠા હોય તો આપણે અંત કરી રમવા માંડીએ, કરે ને બેન બધા, પણ સાધુ ભગવંતો ભેગા હોય તો અંત કરી રમાય, એને બદલે શું કરે, ધાર્મિક વાતાવરણ રાખે ને. તો આપણું કર્તવ્ય બને છે કે આપણે અહીંયા જયારે પણ ચૈત્ય પરિપાટી કરીએ ત્યારે પિકનિક મૂડ નહીં, પણ કેવો મૂડ ભાઈ, ભક્તિનો મૂડ, કર્મ સાધનાનો મૂડ અને ટ્રેનિંગનો મૂડ, કે ભગવાન પાસે મારે ટ્રેન થઈને પહોંચ્યું છે, આ રસ્તો મારો મારી ટ્રેનિંગ છે. જો એવી રીતે આપણે જાણતો જ બેન તો જ એનો અર્થ રહેવાનો, બાકી તો સાપ ગયા ને લીસોટા રહ્યા. હવે તો ધીમે ધીમે 5-સ્ટાર પિકનિકો થવા માંડી છે. આજે ઇન્ડિયામાં પણ બધાની ડિમાન્ડ એવી છે કે અમને કેવી આપો, લક્ઝરિયસ ટ્રીપ કરાવો. લક્ઝરી કરવી છે તો યાત્રાએ જવાની શું જરૂર છે, લક્ઝરી છોડવી હોય, લક્ઝરીમાંથી થોડો વખત માટે પણ પાછું વળવું હોય તો જ્ઞાની કેસી યાત્રા કરશે. બાકી ભગવાનને આપણી જરૂર નથી, તીર્થોમાં ભગવાનને આપણી જરૂર નથી. અને વળી સાથે સાથે જે તીર્થ ચાલે છે એ તીર્થને નાનું ગામ હોય ત્યાં કદાચ એકાદ નાનું જે રસર બાંધી હોય તેને પૈસાની આવક જ ન હોય, એ મેન્ટેન કેવી રીતે થાય. એટલે જેટલા કંગુલ જ્યાંથી નીકળે એ બધા શું કરે, ત્યારે કંઈક દાન તો કરે ને, એટલે નાના નાના સંઘો પણ સર્વાઈવ થઈ જાય. આમ કોઈને કોઈની પાસે હાથ લાંબો કરવો પડે ને, અમને અત્યારે ઇમેલો થાય ત્યારે ઇમેલો નહોતી બેન, પણ સંઘ સામેથી આવે એટલે કોઈ ચર્ચમાંથી કોઈ ખાલી હાથે તો પાછું આવતું નથી. એટલે કન્ટ્રીબ્યુશન પણ દિવસે જેટલા સંઘ વધારે નીકળે એટલું કન્ટ્રીબ્યુશન વધે. અહીંયા તો હવે શું ખાવા માંડ્યું બેન ખબર છે, 3-3 બસ ભરીને આવે છે. હવે આવું નાનો સેન્ટર હોય કદાચ તો તમને મેઇન પાવર એટલો ના હોય, બધાને આજોની રિક્વેસ્ટ કરવું પડે. હવે અમુક સંઘ આવે છે તો આપણે સંઘ આવે તો આપણે 10 જણા હાજર તો હોવા જોઈએ ને, તો 10 જણા ને હાજર રાખવા માટે પણ રિક્વેસ્ટ કરવી પડે, બને કે ના બને? તો આપણે ચૈત્યોની પરિપાટી કરવી છે, આપણે સંઘના આવા પ્રકારની પરંપરાનો લાભ લેવો છે, પણ અંદરના હાર્દનો લાભ આપણે લેતા નથી. એટલે હવે હમણાં ગયે વખતે તમે બે વર્ષ પહેલા સમિત શિખરમાં શ્રી રામસુરીજી મહારાજ સાહેબનો દીક્ષા મહોત્સવ હતો, તે લોકોએ તમે જાણો છો સમિત શિખર પહેલા જતા ને તો બહુ લોકો લૂંટાઈ જતા, ત્યાં જોખમ ઘણું હતું, કારણ કે ત્યાં ગરીબ પ્રજા, એકદમ અભણ પ્રજા અને કોઈ પણ પ્રકારના સંસ્કાર વિનાની અનાર્ય પ્રજા, એટલે એ લોકોને તો માંડ કરીને મોકો મળ્યો અને કોઈની પાસે નક્સલવાદીઓ બધા ત્યાં બંગાળ બિહારમાં ગરીબીને કારણે સામ્યવાદ વખર્યો હતો, તો આવા લોકો ગમે તેમ કરીને લૂંટી લેતા, કાર લૂંટી લેતા. હવે આ લોકોને ખાતરી હતી કે આપણા આટલા સંતોના આગમન થશે, આટલા સાધુજી મહારાજ, હું ન ભૂલતી હોત એબાઉટ 100, તેનાથી વધારે સાધુ સંતો ત્યારે પધાર્યા, અને કેટલી બધી દીક્ષાઓ હતી જેને કારણે સંઘોના પણ એટલા બધા લોકો આવ્યા. તે લોકોએ સર્વે કર્યો, સંઘે પાયલટ ટૂર કરી દીધા અને ત્યાં જઈને બધા નક્સલિસ્ટ અને બધા ત્યાંના કહેવાતા દાદાઓ એ બધાને મળીને તમારા ગામમાં તમને શું જોઈએ છે, તમે અમારા માણસોને લૂંટશો તો તમને કેટલું મળશે, અને એમાં જો તમે પકડાઈ જશો, આ લોકો સિક્યોરિટી રખાવે એને પકડાઈ જાય તો તમને જેલમાં જવું પડશે, તમને આટલું નુકસાન થશે, એને બદલે તમે અમારી સાથે કોમ્પ્રોમાઇઝ કરો, મિટિંગો કરી દે. અને બધાને ગામમાં જે જે જરૂરિયાતો હતી ને એ બધી પહેલાં પ્રોવાઈડ કરી અને પછી દીક્ષા કરી, તો હજારો લોકો આવ્યા, કોઈને વાળ પણ વાંકો નથી થયેલા. આ ઉદ્દેશ હતો. તો એના કારણે ગુરુ ભક્તોનું, ગુરુ ભગવંતોનું નૈકટ્યનો અનુભવ થાય, વિહારની દ્રષ્ટિ થાય અને સહનશીલતા, સમાધિ અને સત્વની વૃદ્ધિ થાય. ચૈત્ય પરિપાટી કરવાથી આ બધા લાભ મળે છે. એટલે એક આહારી એક વખત આહાર કરવાનો, એટલે સંઘને જાજી વ્યવસ્થા કરવી ના પડે. પછી ભૂમિ સંસારી એટલે પથારી પાદરણની પણ બહુ લાંબી વ્યવસ્થા કરવી ના પડે. પાદચારી બધા પગે ચાલનારા હોય, ત્યાર પછી બ્રહ્મચારી, કોઈ પણ આત્મા ક્યારેય પણ જિનાલયમાં જવાનો હોય, તીર્થે જવાનો હોય, તે વખતે ત્યાં વૈભવ વિલાસનું વાતાવરણ હોવું ના જોઈએ. ગમે તેટલા દિવસની યાત્રા હોય પણ જનારાએ શું રાખવું જોઈએ? શીલ ધર્મની રક્ષા કરવી જ છે. પતિ પત્ની સાથે હોય કે નવા પરણેલું કપલ હોય તો પણ જ્યારે તીર્થયાત્રાએ નીકળે તેના મનમાં એક ભાવ રહેવો જોઈએ કે મારા ને તમારા પરમાત્મા આપણને આત્મામાં રહેવાનું કહે છે, એટલે બ્રહ્મમાં જીવે એ બ્રહ્મચારી, આત્મામાં ટકે એ બ્રહ્મચારી. અને આવશ્યકકારી, આવશ્યકકારી એટલે શું? રોજ બે વખત પ્રતિક્રમણ કરે, આવશ્યક છે ને તે કરનારા જોઈએ. આજે આપણે જાત્રાઓ કરી હશે બેન, ત્યાં જઈને પ્રતિક્રમણ કેટલાય થઈ જાય, કર્યા કોઈ વિચાર કરે? પ્રતિક્રમણ તો શું, પણ યાત્રા કર્યા પછી નીચે ઉતરીને ગુરુ ભગવંતોના વ્યાખ્યાનમાં પણ કોઈ નથી. આજે એક મુનિ ભગવંત તો હસતા હસતા બોલ્યા હતા કે અમે ભગવાનને બનાવ્યા, ભગવાનને કોણે બનાવડાવ્યા? મુનિઓએ બનાવડાવ્યા ને પ્રતિષ્ઠા કરી, એટલે અમે ભગવાનને બનાવ્યા અને તમે ભગવાનને ભજીને અમને ભૂલી ગયા, બને કે ના બને? આજે મુનિ ભગવાન તો ક્યાં બિરાજે છે બેન, આટલા યાત્રાળુ, એમાંથી ભાગ્ય જ કોઈ ઉપાશ્રયમાં જાય છે. તમે યાદ કરીને તમારું લિસ્ટ બનાવો કે જેટલી વાર યાત્રા એ ગયા એટલી વાર ગુરુ ભગવાન પાસે ગયા છે. વાય આપણને કેમ, આપણે તો વારો વધાર્યો છે, આપણી વિઝિટ થઈ ગઈ, આપણે ભગવાનનું મોઢું જોઈ આવ્યા. અરે ભગવાનનું મોઢું તો તારા અંતરમાં જો, ક્યાં જોવાનું છે? તારા અંતરમાં જો, તારી વાણીમાં, તારા વર્તનમાં, તારા વ્યવહારમાં ક્યાંય તને ભગવાન દેખાય છે? અરીસાને સાફ કરો ને તો અંદર આપણે દેખાય, એટલે હું દેખાય. અરીસાને સાફ કરો તો હું દેખાય, પણ હું ને ભૂસી નાખો ને એટલે તું દેખાય. આપણને જ્યાં ગયો ને ત્યાં હું ને હું, મને આમ ને મને આમ જોઈએ, મને આમ છે ને મને આમ છે, એને કારણે કોણ નથી દેખાતું? અંદરમાં પરમાત્માનું મુખ આપણને દેખાતું નથી. એટલે બ્રહ્મચર્ય એ યાત્રાની પહેલી શરત છે કે આ વૈભવ વિલાસ જો હમણાં આ વખતે પાલિતાણામાં એક સંમેલન કર્યું જૈનો, એમાં નક્કી કરવામાં આવ્યું કે હવે હાઈવે ઉપર વારંવાર છેક ઠેકાણે થતા તીર્થો એને બંધ કરો, કારણ કે લોકો પિકનિક સ્થળ બનાવી દે છે. શું કરે છે, ટ્રાવેલ કરતા હોય ને તો રસ્તામાં કે હવે હમણાં જવા દો ને, 5 મિનિટ પછી આપણને હમણાં ઓલું જીના લઈ આવશે, ઓલું તીર્થ આવશે, ત્યાં જઈને બધું કરશું. એટલે શું બનાવી દીધું જાણે, વિસામાનું સ્થાન. યાત્રા એ જઈએ છીએ એમ ને, પણ રસ્તામાં આપણે ખાવા પીવા માટે એક તો ઓછા મોટા પૈસા લાગે, ચોખ્ખામાં ચોખ્ખું ખાવાનું મળે, ગરમા ગરમ ખાવાનું મળે, હોટેલની ગેરંટી ન હોય ચાટલું કાઢ્યું હશે. એટલે આપણે જાણે કે તીર્થોને શું બનાવી દીધું, જમવાનું સ્થાન બનાવી દીધું. કે સવારમાં બ્રેકફાસ્ટ ક્યાં કરશું, આ નૌકા સેવા કરી લેશું, એમાં આપણો કોઈ ભક્તિભાવ નથી. આમ તો ચા પાણી 3 વાર પીવાઈ ગયા હોય તો પણ કહેવાય છો કે નૌકાશી ક્યાં કરશે. નૌકાશી કોને કહેવાય, જેને સવારથી 24 રાખી હોય ને, પણ કા સાપ જાય ને લીસો તારીએ એવી યાત્રાઓ દિવસે દિવસે વધતી જાય છે. તો આપણે જવાનો અર્થ સમજીએ ને, તો આપણને ભાન જોઈએ કે આવા આપણે યાત્રાળુ નથી કે જેમાં ગમે એટલી યાત્રા કરવા છતાં પણ આપણે બદલાઈએ નહીં. જુઓ એકવાર એક કૃષ્ણની વાત છે મહાભારતની, કે વાસુદેવ કૃષ્ણ જ્યારે મહાભારત પૂરું થયું એટલે મોટો યજ્ઞ કરવાના હતા. એ પહેલા પાંડવોએ મહાભારતના યુદ્ધનું પ્રાયશ્ચિત કરવા માટે યાત્રા કરવાનું નક્કી કર્યું કે અમે એકવાર યાત્રા કરીને પાપ જોઈ આવીએ અને ત્યાર પછી આપણે રાજ્ય વ્યવસ્થા વિચારશું. તો એ જેવા ચારધામની યાત્રાએ જવાનો વિચાર કરે છે ને, એ વખતે કૃષ્ણ એને કહે છે કે તમે ચારધામની યાત્રાએ જાઓ છો, મારી પાસે તુંબડી છે. તુંબડી એટલે સાધુના હાથમાં એક કમંડળ જેવું હોય, એક તુંબડી આપણે દૂધી હોય ને, આપણે દૂધી ખાઈ જ નહીં, એ તમે સ્કોચ કર્યો છે ને, તેના જેમ નીચેથી પોળી અને ઉપરથી સાંકડી, એવી નીચેથી ગોળ હોય એવી પણ એક દૂધી બને છે. એ તુંબડી એમાં દૂધી બે જાતની આવે, કારેલા ઘણા તુલિયા કડવા નીકળે છે ને, એમાં આવી દૂધી પણ કડવી હોય, આપણે જાણીને કડવા તુંબાનો આહાર આપીએ તો નાગેશ્રી ગ્રામીણ, તેવી તુંબડી એની કમંડળ બને, એમાં સાધુઓ નેચરલ હોય, એમાં કઈ બનાવવું ન પડે, એના વડે પોતાનું પાણી વગેરેની વ્યવસ્થા કરે. તો કૃષ્ણએ તુંબડી આપી અને પાંડવોને કીધું કે તમે જ્યાં જ્યાં તીર્થ સ્નાન કરો ને ત્યાં મારી તુંબડીને પણ સાથે સ્નાન કરાવજો, એમાં જળ ભરી અને દરેક તીર્થોનો અભિષેક કરતા આવજો, મારા સિમ્બોલ તરીકે, મારા પ્રતીક તરીકે આ તુંબડી તમે લઈ જાઓ. આ તુંબડી લઈ ગયા પાંડવોએ, ચારે ચાર ધામની યાત્રા કરી, દરેક જગાએ કૃષ્ણની તુંબડી, કૃષ્ણનું આપેલું એક કામ એટલે સૌથી પહેલા એને કરાવે, એને પવિત્ર જળમાં ધોવે, પવિત્ર જળથી સ્નાન કરાવે, એનું જળ લઈને અભિષેક કરે, પાછા આવ્યા, આવી અને કૃષ્ણને તુંબડી આપી કે વાસુદેવ આપની તુંબડી ચાર ધામની યાત્રા કરીને પાછી આવી ગઈ છે, બધા તીર્થોમાં એને ગળા ડૂબ સ્નાન કરાવ્યું છે, જળનો અભિષેક થયો છે, આપ એનો સ્વીકાર કરો. કૃષ્ણએ તુંબડી લઈ લીધી અને પછી એક સૈનિકને એટલે કે એનો નોકર અનુચર એને બોલાવીને કીધું, હવે આ તુંબડીના તું નાના 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 ટુકડા કરી નાખ, એટલા ટુકડા કરી નાખ કે આપણા અહીંયા બેઠેલા બધા રાજ દરબારમાં આવેલા પ્રજાજનો એ બધાને પ્રસાદ રૂપે બાંટી દે. યાત્રા કરીને આવી છે તુંબડી તો બધાને પ્રસાદ આપી દે, એટલે એના ટુકડા કર્યા અને એક એક પ્રજાજનને જેટલા બેઠા હતા ને રાજસભામાં બધાને આપ્યા. પછી કૃષ્ણએ કીધું હવે બધા પ્રસાદને આરોગી જાય, પ્રસાદને વાપરી લે, બધાએ મોઢામાં નાખી અને કૃષ્ણ સભા ઉપર એક નજર ફેરવીને કહે છે, પ્રસાદ કેવો લાગ્યો? તો બધા ચૂપ છે. તો કે કેમ બધાના મોઢા આવા છે? તો કે વાસુદેવ સાચું કહું? તો કે આ સાચું જ કહેવાનું છે. તો કે કડવી ઝેર હતી તુંબડી. શું કીધું? તુંબડી કડવી ઝેર જેવી હતી. તો કે કડવી ઝેર હોય જ નહીં. તો કે કેમ ના હોય? તો કે આટલા તીર્થોમાં સ્નાન કરી આવી છે, આટલા પવિત્ર જળનો પ્રસાદ કરીને આવી છે, તો હવે તે નીકળવા સેવી જોઈએ ને હેલ્બે. એટલે જ્યાં સુધી પ્રકૃતિ ન બદલાય ત્યાં સુધી પાવન થવાતું નથી. આપણે તીર્થમાં ગયા, આપણે પ્રકૃતિ બદલી, હે તો શું કામ ગયા? બી કઈ પરિવર્તન જ નથી આવવાનું. તો આપણે ગયા પહેલાના અને આવ્યા પછીના જુદા પડીએ કે ના કરીએ? એક વાર તીર્થમાં પહોંચી જાય, એક વાર પરમાત્માના સ્પંદને અનુભવી લઈએ, એક વાર પરમાત્માના ધામમાં જઈને બધા પાપ ઓસરાવી દે, અને એક વાર પરમાત્માની શું લઈને આવે, ઓરા લઈને આવે, તો જીવનમાં પરિવર્તન આવે કે ના આવે? એટલે આપણે કેટલી યાત્રા કરી, કેટલી ચૈત્ય પરિપાટી કરી. તો જ્ઞાની કે આપણા જીવનની અંદર જો પરિવર્તન ન આવે તો આ ચૈત્ય પરિપાટી સાર્થક બનતી નથી. ને છેલ્લો શબ્દ છે સચિત પરિહારી. શેનો ત્યાગ હોય? સચેત નો ત્યાગ. છરી પાડતો સંઘ નીકળે એમાં એક પણ સચેત દ્રવ્ય નો વપરાશ પર્સનલ થાય નહીં. ત્યારે આપણે તો રસ્તામાં આઈસ્ક્રીમ ખાવા ઉતરી જઈએ, રસ્તામાં જે પણ મનમાં આવ્યું છે ગયા હોય છે યાત્રાએ, પણ મોઢું છૂટું, જીવન ખુલ્લું અને મનની મસ્તી પણ ચાલુ, રસ્તામાં ગામ ગપ્પા પણ થાય, રસ્તામાં હરવા ફરવાના. અમેરિકા બેન અહીંયા સમજાવ્યું આ વખતે, ખબર તમને? ઇન્ડિયાથી વિચારો, હવે યાત્રાઓ કરવા સંઘ અહીંયા આવશે, આટલા બધા તીર્થો બની ગયા, તો ઇન્ડિયાના લોકોને હવે અમેરિકાના સંઘોની યાત્રા કરવી, વિચારો તમે. આમાં ખરેખર અંતરાત્માને પૂછો બેન કે આમાં ખરેખર ધર્મ તત્વ કેટલું હશે? હું ટીકા નથી કરતી બેન, સંઘો ભલે આવે પણ અંદરનો ભાવ શું છે એ આપણે જોવાનું છે. કોઈને પણ હશે તીર્થયાત્રા કરવાનો દુનિયામાં ગમે ત્યાં. હવે વાતો થશે કે કેવી રીતે થશે કે આ વખતે અમે ન્યૂજર્સીના સીધા ચલમની યાત્રા કરી આવ્યા, આ વખતે અમે ફ્લોરિડાના માયામીની યાત્રા કરી આવ્યા, અમે એલેની સાન ફ્રાન્સિસ્કોમાં કેલિફોર્નિયાના એલેની યાત્રા કરી આવ્યા. થશે, આ ભવિષ્યમાં આમ જ બનવાનું છે. અને આપણે અત્યાર સુધી જે ટૂરો ઉપાડતા ને હોલીડેની ઉપાડતા હતા, હવે આપણે પણ થોડા મોટા થશું એટલે આપણે તો આપણે હવે મોટો છોડી દીધા છે, આપણે તો માત્ર જાય તો યાત્રા એ જાય. શું કે તું કે હવે અમે તો ધાર્મિક કારણે જઈએ છીએ, પણ જાતિ પાછળ જવાની પાછળ ધાર્મિકતા છે. આજે સંસારમાં જે ધાર્મિક નિમિત્તે પ્રવૃત્તિઓ થાય છે ને એની અંદરમાં બધાને પછી આશ્વાસન લેવું પડે છે, કાંઈ વાંધો નહીં, સાવ એકલી પિકનિક કરતા હતા એના કરતા ધાર્મિકતા તો આવી. વિચાર કરશો એને કરતા ધાર્મિકતા આવી એમ નહીં, ધાર્મિકતામાં આ તત્વો ભળી કેમ ગયા? ધાર્મિકતાને ધાર્મિકતા રાખીએ, ધાર્મિકતાને ધાર્મિકતા રાખીએ, ભલે જીવનમાં એક યાત્રા થાય પણ નિતાંત શુદ્ધ. આપણે 100 વખત જવાની જરૂર નથી, ભલે એક વાર જઈએ, ભલે વખતે ભૂલી જઈએ કે આપણે કઈ વ્યવહારિક પર્પઝ, કઈ સામાજિક પર્પઝ, કઈ ફરવાનો પર્પઝ, આ બધા પર્પઝ વિના માત્ર ને માત્ર નીકળ્યા ત્યારથી પાછા આવ્યા ત્યાં સુધી આપણા આત્મામાં માત્ર પરમાત્મા, પરમાત્મા ને પરમાત્મા એવું રટન થાય એવી એક યાત્રા થાય તો પાપને પાપ માનવું જોઈએ કે ના માનવું જોઈએ? તો પાપમાં ધર્મ હોય? પાપ કરતા રહીએ, પાપ કરતા રહીએ અને ઉપર બેસીને ધર્મ કરીએ, એ ધર્મ થાય? વિવેક કરવો પડશે, વિવેક શુદ્ધિ કરવી પડશે, નહીં તો દોરવાઈ જશે, પ્રવાહમાં ભળી જશે, પ્રવાહમાં કોચાઈ જશે. અને પાપમાં પણ આટલું તો સારું છે એમ માનીને કરતા થઈ જશે. પાપના થાને પાપ છે, આપણે પાપ કરીએ છીએ પણ પાપને પાપ માનીને કરશો ને તો છોડશું છોડશું છોડશું, પણ પાપને ધર્મ માનીને કરશું તો મુખ્ય વિવેક આ વિચારજો બેન કે પાપને પાપ માને એ પાપમાંથી બચવાની કોશિશ કરે, પણ પાપને ધર્મમાં જોડે એ તો ધર્મના નામે પાપ પણ વધારતો છે. ઘણા આર્ગ્યુમેન્ટ કરે કે તમે સંસારમાં તો બધું કરો છો, તો સંસારમાં કરીએ, આજે આપણે સંસારમાં લીલોતરી ખાઈએ તો એને છોડવાના ભાવે ખાઈએ કે વધારવાના ભાવે ખાઈએ? વિવેક વાળો જાણે કે હું પર્વતીઓ માં લીલોતરી છોડી દઈશ, કારણ કે કરે છે પણ એને પાપ માને છે. પણ જે આજે આપણે ઘાસ ઉપર લોન ઉપર યાત્રા કરવા જઈએ ને વચ્ચે ઉતરીને એના ઉપર ચાલીને મજા કરાય, આજે જો પિકનિકો સાથે કરશો ને તે ભૂલી જશું કે આપણે યાત્રાએ આવ્યા છીએ. યાત્રાએ આવ્યા પછી વિવેક આવે, ખેલના આવે. શું આવે? ખેલના આવે. આજે જિનાલયમાં પણ આવીએ, કેટલા બધા જિનાલયોમાં આપણે જોઈએ છીએ કે જિનાલય બનવાની તૈયારી થઈ ગઈ હોય પણ આગળનું કમ્પાઉન્ડ સૌથી છેલ્લું બનાવે, એટલે પાર્કિંગ થતું એ બધું લોન ઉપર થાય. આ પરમાત્માના સંતાન છે એકેન્દ્રના જીવો, એના ઉપર પગ મૂકીને, એના ઉપર ગાડી મૂકીને આપણે પરમાત્માને પગે લાગવા આવીએ તો પરમાત્મા આપણું પગે લાગવાનું સ્વીકારે? ગુરુ ભગવાન તો ત્યાં સુધી કહે છે કે એક વર્ષ તમે બીજું કશું દાન પુણ્ય ન કરતા પણ પેલા લોન કઢાવીને ત્યાં શું કરો? કાયમી અભયદાનની વ્યવસ્થા કરો. આપણા ઘરમાં પણ આપણી પાસે કાર્પેટો હતી ને, એમાં અનંત આક્રશ જીવો મરતા. ત્યારે ઘણા કહે કે કાર્પેટ કઢાવવી હોય અને ફ્લોર કરાવવું હોય તો ઘણા બધા ખર્ચ પણ થતા ને, તો એ વર્ષે દાન નહીં આપતા પણ તમારે એક પૈસા નહીં. આટલા જીવોને અભયદાન આપો. શું આપો ભાઈ? આટલા જીવોને અભયદાન આપો. તાણાણમ શેઠમ અભય પયાણમ, ભગવાન કીધું દાનમાં સર્વશ્રેષ્ઠ દાન અભયદાન છે. જો તમે લોકોએ વિવેક રાખ્યો છે, આપણે ત્યાં પુષ્પ પૂજા વગેરેનું બહુ, આંગી વગેરેનું બહુ આપણે જાણીએ છીએ કે ભગવાને કદી આંગી માગી નથી. ભગવાને તો જરકશી જામા ને અલંકારો ઉતારીને સંયમ લીધો. આપણી સામે ભગવાન આવે બેન આજે પણ, તો રાજાના રૂપમાં આવે તો આપણે એને પગે લાગીએ કે મુનિના રૂપમાં આવે તો પગે લાગીએ? ત્યાં સુધી ભગવાન રાજાના રૂપમાં હતા ને ત્યાં સુધી એ પૂજનીય ન કહેવાય. શું ન કહેવાય? પૂજનીય ન કહેવાય. દેવતાઓ પણ જ્યારે નમે છે ત્યારે કયા રૂપને નમે છે? ભગવાનના મુનિ રૂપને નમે છે, ત્યાગી રૂપને નમે છે, કરુણાવાળા રૂપને નમે છે. તો આપણે વિવેક કરવાની જોઈએ. હમણાં એક નાનો વિડીયો ઓડિયો આવ્યો છે, એમાં કોઈ સ્પીકરની, આપણા જૈન સ્પીકરની વાત, જૈન સ્કોલરની વાત, એ લખ્યું છે કે જ્યારે તમે દેરાસરોમાં લાઇટનિંગ થાય છે પરિસરમાં અને તમે જોવા જાઓ છો ને પાછા બોલો છો, આહા હા શું સરસ દીવડાઓ જલે છે. અરે જ્ઞાની કહે છે આ દીવડાઓ જલાવવામાં તે અનંત જીવને જલાવી નાખ્યા. આ દીવડાની આપણે જરૂર જ નથી. એક બાજુ સાવરને જીવ માનીએ, સાવરને જીવ માનીએ અને એના ભોગે એની હત્યા કરીને આપણે એમાં આનંદ મનાવીએ તો અનુમોદના થાય કે ન થાય? જેને કરવી હોય કરે, આપણે એની અનુમોદના કરાય, એની પ્રશંસા કરાય. ભગવાનનું અંગ જોવાય કે ભગવાનની આંગી જોવાય? ભગવાનનું અંગ જોવાય કે આંગી જોવાય? ભગવાન તો ત્યાં સુધી કહે છે મારું અંગ પણ ના જો, અંદરનો અંગી. અંગી એટલે આત્મા, અંગ એટલે શરીર અને આંગી એટલે અંગ પર ચડાવી છે. આપણે પહોંચવું ક્યાં સુધી બેન? અંગી સુધી પહોંચવું છે. એને બદલે આપણે અત્યારે ક્યાં છીએ? આંગીમાં અત્યારે છીએ. તમે કલ્પના તો કરો, કૃષ્ણને ઘરેણા શોભે, કારણ કે વાસુદેવનું ફોર્મ હતું. આ બધા સ્વામિનારાયણ વગેરેના મંદિરો છે ને, એના બધા જ પુરુષો એ બધા પૂર્ણ રીતે ત્યાગી નહોતા. એને આશ્રમો હતા. શું હતું? આશ્રમો હતા, એટલે સર્વ ત્યાગી નહોતા. તો એને પાઘડી પહેરાવે, સાપો પહેરાવે, એ એમના સાંસારિક અવસ્થામાં એમ જ હતા. કેવા હતા? એમ જ હતા. અને છેવટ સુધી પણ એ એમ જ રહ્યા. એની પર્યાય બદલી નથી. ત્યારે પરમાત્માની પર્યાય કેવી બદલી? હે ભગવાન ધ્યાન અવસ્થામાં છે, મુનિ પર્યાયમાં છે. એ ભગવાનની ઉપર આજે મુનિ સામે બેઠા હોય, આપણા ગમે એટલા પૂજ્ય હોય, ગમે એટલા વંદનીય હોય અને ગમે એટલા આચાર્યોના આચાર્ય હોય, તમે એના ખોળામાં ફૂલ મૂક્યા હો તો મુનિ ભગવાન સ્વીકારે? સ્વીકારે બેન? શું કામ ના સ્વીકારે? એને ત્યાગ કર્યો છે, ત્યાગ કર્યો છે. એક પરંપરામાં આવી ગયું છે. તમારે એનો જેટલો આધાર રાખો એટલો રાખી શકો છો, પણ અંદરમાં જે ફૂલમાં જીવ હિંસા થાય છે એનો તો આપણે સ્વીકાર કરવો પડે ને. એમાં હિંસા કેવી છે? પણ તમારે તમારી કેટલી હિંસાની કિંમત ચૂકવવી એ સૌની મરજીની વાત છે. આ કોઈ પરંપરાની ટીકા નથી, આ કોઈ સંપ્રદાયની ટીકા નથી. પણ જ્યારે શ્રાવકોને આપણે જ્યારે ફૂલ કુસુમના 14મા બોલમાં આવશે ને બેનામાં, આપણા 14 નિયમમાં, ત્યારે વધારે વાત કરીશ. પણ આપણો હેતુ એ છે કે વર્તમાન સાથે તુલના કરી અને આપણે વિચારવાનું કે આ 6 દ્વિપાર્ટો સંઘ એ જીન શાસનનું પ્રતીક હતો, એના કારણે જીન શાસનની પરંપરા આજ સુધી અખંડ રહી છે. એટલે પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવે અને જૈન સમાજમાં એકદમ ઉત્સાહ આનંદ અને ભાવની ભરતી આવી હોય એ વખતે દાનશીલ તપ ભાવની આરાધના કરનારો સંઘ માત્ર પોતાના સંઘને જ દાન આપે એટલું નહીં, પણ બધાએ બધા આજુબાજુના ક્ષેત્રોના જેટલા તીર્થો હોય એની પણ સાચવણી કરે, એમાં પણ યોગદાન આપે એવા હેતુથી આ પરંપરાને આપણે ચૈત્ય પરિપાટી કહીએ છીએ. અને એનું આપણને કલ્પસૂત્રમાં પણ આ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. તે પરંપરા આપણે સાચવવી છે, પણ સાપ જાય અને લીસો તારીએ એવી રીતે નહીં. આપણે કેવી રીતે સાચવવી છે એ કદાચ ઓછી થાય, પણ એના હૃદયપૂર્વકની હાર્દ સાથે નહીં થાય એવી ભાવના સાથે આ પરમાત્માની વાણી છે. ચૈત્ય પરિપાટી કરો ત્યારે એકલ આહારી, ભૂમિ સંસારી, પાદચારી, બ્રહ્મચારી, આવશ્યકકારી અને સચિત પરિહારી આ 6 રી યાદ રાખવાના છે. આવી પરમાત્માની વાણી છે. મને સમજતા કે તમને સમજાવતા નાનીના જ્ઞાનથી ઓછું અધિક તે રીતે કંઈ પણ કહેવાયું હોય તો અજ્ઞાન અનંત સિદ્ધ કેવડી ભગવાન ગુરુદેવો આત્માની સાક્ષી હોય, આપ સૌની સાક્ષી હોય. તસ્મિત શામી દુકડમ. એટલે કેટલો ભારી મહિમા છે એનો. સત્ય એટલે સજીવ, જીવ વાળું, એકેન્દ્રિય, મંદ નહી, જીવ માત્ર છે, તે નાના છે. પણ બેન એકેન્દ્રિય હોય કે પંચેન્દ્રિય, વેદના કોઈને ગમતી નથી, પીડા બધાને થાય છે. પણ આપણે બેન આપણે શું કરીએ છીએ ભાઈ, ભોજન તો કરવું જ પડશે. એટલે આપણે મિનિમાઇઝ કર્યું કે સૌથી વધુ જીવ જેમાં છે એ કન્મુખ છે, બીજા પછી એનાથી થોડા ઓછા પણ ઘણા બધા એ લીલોતરી, એને આપણે છોડી હવે રહ્યા એક જીવ, એક દાણામાં એક જીવ વાળા. તો ઓછામાં ઓછું આપણું ભોજન, જો ઘણા લોકો છે ને 8 દિવસમાં આખા મગ નથી ખાતા, દાળ ખાય છે, કારણ કે દાળમાં જીવ નથી, ચોખામાં જીવ નથી, ના કોઈ બી દાળમાં, કોઈ બી દાળમાં. પણ જયારે આખા કઠોળ કરીએ ને બે, તો જેટલા દાણા એટલા જીવ છે. એટલે દાળ એમાંથી જ બને છે, કઠોળ માંથી જ બને છે. પણ જયારે આપણે ખાઈએ છીએ, આજે તમે ખાધું તો આજ તમે સચેત નો ત્યાગ કરી શકો. બોલો અચેત છે પણ એક પ્રત્યેક છે, સચેત છે પણ એ પ્રત્યેક જીવ કહેવાય. બોલા સાધારણ વનસ્પતિ કઈ કહેવાય કે એક શરીરમાં અનેક જીવ. આજે કનમૂળ ને કનમૂળ માં તો અનંત સાચી, આપણે મકાઈ એટલે બેન ખાવાનું કર્મ બંધાય જાય, એટલે આપણે છે ભાઈ કરિયેશનમાં વિવેકી બનીએ છીએ કે બને એટલા ઓછામાં ઓછા જીવ વડે આપણો નિર્વાહ થઈ જાય. એટલે એટલે જે લોકોને જેટલી પણ જીવન વ્યવસ્થા છે એમાં આપણે સૌથી વધુ લીલોતરી છોડી દીધી, કારણ કે આખી જિંદગી તમે એક દિવસનું લીલોતરીનું શાક ખાવ. સાંભળો બેન, એક દિવસની લીલોતરી અને આખી જિંદગીનું કઠોળ, બે નો એક તો પણ લીલોતરીનું પાપ વધી જાય. તમે એક જ દિવસ લીલોતરી ખાવ ને એની સામે તમે આખી જિંદગી કઠોળ ખાવ તો કઠોળના દાણા સંખ્યાતા થાય. તમે કરો બે કરોડ દાણા ખાવ ને કદાચ ટોટલ મારો તો રોજની એક વાટકી ગણો તો આખી જિંદગીના જેટલા વર્ષ એટલી વાટકીના દાણા ગણી ગયો. પણ વનસ્પતિના એક ટુકડામાં ભગવાને અસંખ્યાતા જીવ કીધા, કેટલા ગણ્યા ન ગણાય એટલા, ગમે તેલી લોકરી. તમે ગૃહસ્થી છો, તમારી જેટલી ક્ષમતા છે તમે બાય કરવા નીકળ્યા છો, તમારી જેટલી કેપેસિટી છે એટલું તમે બાય કરો છો. એટલે સાધુઓ ને ધર્મ અખંડ હોય એ હીરો હીરો. તમે હીરો લેવા જાઓ ને તેમાંથી ટુકડો કાપીને ઓછો ના કરાય, એ 10 લાખ નો હોય તો 10 લાખ આપવા પડે, પણ તમે 100 નું લેવા નીકળો તેમાંથી તમે 2 ગ્રામ ઓછું કરાવી નાખો. એટલે શ્રાવક નું જીવન, ગૃહસ્થી નું જીવન, એના વ્રતો સોના જેવા અને સાધુ ના વ્રતો હીરા જેવા. એટલે એમાં વસ્તુઓ છૂટા ચાલે. આ તો તમે જેટલું છોડ્યું એટલો તમને લાભ. પણ તમે મરચું રાખ્યું, કોથમરી રાખી, લીમડો રાખ્યો, સપતું જ પણ તમને પાપ ના ના કોઈ બી હોય એમાં કોઈ સ્થાનકવાસી ડેરાવાસી દિગંબર ની વાત જ નથી, પાપ ની વાત છે. સ્થાનકવાસી ને કે ડેરાવાસી ને કે દિગંબર ને જેને જેટલું છોડવું હોય એટલું છોડે છે, જેને ન છોડાય એ નથી છોડતા, એ વ્યક્તિગત છે. તેમાં છે બેન, પણ તમારે 8 દિવસ માં વિવેક કરવો હોય તો કરી શકો છો. દાળ દાળ બધી દાળ બધી દાળ દાળ છે ને બેન, એ તે થાય ત્યારે તમે વાપરો ને ત્યારે એનામાં જીવ નથી. દાળમાં જયારે તમે હાથમાં લ્યો છો ત્યારે હશે, ત્યારે ઘઉં આપણે મગ ચોળા ખેતણા એ બધું શું છે વાવો તો ઉગે, એટલે દેટ મીન્સ કે એમાં જીવ મોજૂદ છે. ત્યારે દાળમાં હવે જીવ નથી, અત્યારે નથી. એમ તો ઘણા લોકો સુકવણી થાય છે ને શાકની, તો એમાં જીવ નથી ત્યારે, પેલા જીવ હતો. આ તો જેટલું સૂકું ધાન્ય છે ને એ બધું એકવાર લીલોતરી છે, પણ અત્યારે આપણે જયારે આત્મા લીધું ત્યારે એમાં જીવ નથી. એટલે શું આવે બેન સાંભળો, તમે અનુમોદના કરી એ વખતે તમે જયારે અત્યારે જે બની ને આવ્યું ને બેન, એ તમે એની અનુમોદના રૂપે નથી. આજે દાળ લઈએ, તમારા ઘરમાં દાળ છે, તો આજનો તમારો નિયમ એવો છે કે આજે હું સચેતના જીવોને અભયદાન આપું છું, આજે હું સચેત જીવોને અભયદાન આપું છું. તેમ તો આપણું આખું જીવન બેન પાપની અનુમોદના વિના તો સંસારમાં રેવાય જ નહીં, પણ આમાં મિનિમાઇઝ થાય છે. શું થાય છે, તમે એના નિમિત્તે કરો ને પેલા તો એ પશ્ચાત પૂરા કર્મ કહેવાય, અને પશ્ચાત કર્મ પછી કર. સાધુઓ માટે બને ને ખોરાક આપણે બનાવીએ કે આજે સાધુ ભગવાન પધારવાના છે એટલે હું આહારમાં થોડું વધારે કરું, તો મુનિને કયો દોષ લાગે એના માટે કહ્યું. હા, અને ધારો કે ગયા આપણો હાથ બગડ્યો છે ઓરાવતા ને આપણે ધોઈએ તો એને પશ્ચાત કરવાનો દોષ લાગે. ઓલો પૂરા કરવો કે તમે પેલા એની માટે તૈયારી કરી, અને ઓલો પશ્ચાત કરવો. તો જો મુનિ ગવેષણા કરે ચાના ઘરમાં બે જણા છે ને આટલા લાડુ કેમ છે એ સમજી જાય કે આ મારા માટે એને આજ વધુ કપડી ન લીએ દે ને લીએ તો એને પ્રાય શીખાવે. કારણ કે એને સંપૂર્ણ ત્યાગ છે કરવા કરાવવા અનુમોદવાનો, ત્યારે આપણે માત્ર કરવાનો બાપનો અનુભવ આપણે ત્યાગ કર્યો છે. હું કરીશ નહીં કરાવવાની ને અનુમોદનાની તો આપણે બાધા રાખતા જ નથી ને, અને આ તો બનેલું જ છે એટલે આપણે સ્પેશિયલ બનાવ્યું પણ નથી. દાળ વગેરે એ આપણા ઘરમાં પડ્યા જ છે, એમ નથી કે આગલે દિવસે મગદળી નાખ્યા દાળ કરી નાખી કે પર્યુષણમાં ખવાય એમ નથી કરીએ. એટલે વિવેકનો ધર્મ છે, આપણે કેવી રીતે દર્શન લીધા છે કેવી રીતે લેવા છે એ આપણે વિવેક કરવાનો છે. પણ જેવી રીતે હે આવી આપણે બેન 14 નિયમમાં વિસ્તારથી કહીશ તમે સાંજનો વિષય છે ને એમાં. પણ બેન તમે આવવાની કોશિશ કરો, આવી શકાય તો આપણે 4 દિવસ તો છે, કોશિશ કરો. તમને હું કોઈ સંપ્રદાયની ટીકા નથી કરતી, ફોર ગ્રાન્ટેડ કે આ ચર્ચા તત્વની દ્રષ્ટિએ થાય છે. તો પહેલાના જમાનામાં શ્રાવકો પોતાના ઉદ્યાનમાં ગાર્ડનમાં ખૂબ ફૂલો ખરતા, તો એ ફૂલોની ઝરણા થાય એટલે એના નીચે વસ્ત્ર પાથરી રાખતા, રાત થાય ને નીચે કપડું પાથરી દે કે જેથી કરીને રાતભરમાં ફૂલો ખર્યા કરે એ ફૂલની વિરાધના ન થાય, અને સવારે પુષ્પને હાથ પણ ન ડાળતા એ કપડું લઈ અને ભગવાનના ખોળામાં ફૂલ મૂકી દેતા. એટલે ભગવાનને ખુશ કરવા નહીં પણ ફૂલની ઝરણા કરતા. શું કરતા? જો હિન્દુ ધર્મમાં દરેક દેવી દેવતાને પર્ટિક્યુલર ફૂલ પસંદ છે. આજે લક્ષ્મીને કમળ ચડે, ગણપતિને જાતું ચડે, હનુમાનને આંકડો ચડે, બધાને એની પસંદ છે. તો હિન્દુ ધર્મવાળા દેવને ખુશ કરવા માટે પુષ્પ ચડાવે અને એ દેવતાની પૂજા કરે. મીનવાઇલ બીજું શું બનતું કે ગભારો આપણો તે હંમેશા આપણે બધા રોજ પૂજા કરવા જાય ને એટલે આપણા શરીરની સ્મેલ આપણા બધાનું એન્વાયરમેન્ટ એની અંદરમાં એક પ્રકારની દુર્ગંધ પણ પેદા થઈ જાય. હવે આ ગભારામાં જો ફૂલ મૂકી રાખ્યા હોય પણ કેવા ફૂલ હતા? તોડેલા નહીં, એ સ્વયં ખરી પડેલા, તો ફૂલની પણ ઝીણા થઈ જાય અને એના કારણે ગભારો પણ ચોખ્ખો રહે. એટલે એમાં દેવી દેવતાઓ પણ ઘણી વાર પૂજા કરવા આવે તો આપણી ગંધ હોય ને અંદર એ દેવી દેવતાને પસંદ નથી, તે એ પસંદગીના કારણે આવે ને ના પસંદ થાય એટલે આપણા ઓલામાં દેવોનું આગમન બંધ થઈ જાય. એટલે દેવોનું આગમન રહે, દેવો પણ એમાં આવી શકે એટલા માટે આપણે ગભારાને સ્વચ્છ રાખતા અને ગભારાની સુગંધ જળવાઈ દઈએ. મૂર્તિ ઉપર આટલા લોકોની અવર જવર થાય ને બેન, એક પ્રકારની ટિપિકલ સ્મેલ બેસી જાય. તમે જોજો આપણે બાથરૂમમાંથી નીકળીએ ને તો આપણી સ્મેલ બાથરૂમમાં આવે, બીજો જાય તો બીજાની આવે, તો અહીંયા તો હજારો લોકો આવે તો વાતાવરણ પ્રદૂષિત ન થાય એટલા માટે કરવામાં આવતા. પણ આપણે ભગવાન ઉપર ચડાવવાનું કારણ એવું બન્યું કે કોઈ વાર સિઝનમાં ફૂલ ખૂબ ખરી આવો અને શ્રાવકે સવારના પોરમાં આખો ઢગલો ભગવાન ઉપર મૂકી દીધો તો ભગવાનના અંગો સુધી આવી ગયું. હવે એનું પરંપરાગત રીતે બાળકો જોતા હોય કે દાદા તો કોકવાર તો આખો ભગવાન આખા ઢાંકી દેતા, તો દાદા ભગવાન ઢાંકવા માટે ફૂલ નહોતા લાવ્યા પણ ફૂલ ઘણા વધારે હતા એટલે ભગવાન ઢંકાયા. પણ અત્યારે આપણે વિચારો ને બેન તો ફૂલના ઉપરના ભાગમાં કે વચ્ચે પુંકેસર શ્રીકેસર જે બધા હોય ને એની સાથે તમને અસંખ્યાતા ત્રસ જીવ જોવા મળશે. વન ડે તમે માઇક્રોસ્કોપ લેજો બેન અને એમાં જોજો કે અંદર ત્રસ જીવ કેટલા છે. હવે એ આપણે ફૂલ ઉતારીને ક્યાં નાખવાના બેન? ક્યાં નાખવાના? એનું કલ્યાણ થઈ જાય. સાંભળો બેન, જો માફ કરજો પણ મુસ્લિમો છે ને બકરાને હલાલ કરે છે ને ત્યારે એમ જ કહે છે કે બકરા નું કલ્યાણ થઈ જાય. જે બકરાને મારે ને એ બકરો દેવલોકમાં જાય. હવે બકરાએ કીધું જ કે મારે દેવલોકમાં જવું છે, આ ફૂલે કીધું જ કે મારે કલ્યાણ કરવું છે, ફૂલના જીવ અંદર છે એને કીધું જ કલ્યાણ કરવું છે. આજે આપણી આંગળી કાપીને ચડાવી દઈ તો આંગળીનું કલ્યાણ થઈ જાય છે, પણ આપણે નહીં કરી શકીએ કારણ કે આપણને વેદના થાય. એમ છે ને બેન કે આપણે બીજાનું કલ્યાણ કરવાનો ઠેકો તો આપણને કોઈ આપ્યો જ નહીં. કલ્યાણ કરવું હોય તો આપણું કરો, આ માન્યતા સાથે તો કરશો જ નહીં. હા બેન, જો બેન તમને હું રિસર્ચ ના આધારે મને જે જાણવા મળ્યું એ કહું છું, મારો અભિપ્રાય નથી. આ દેવી દેવતાઓ આવતા ને એ અચેત સુધી આપણે જયારે તમે આગમ વાંચો ને તેમ લખે કે દેવતાઓએ પુષ્પોની વૃષ્ટિ કરી ત્યારે દાન થાય ભગવાનને, ભગવાનને કોઈ આહાર ઓરાવે ત્યારે અહોદાનમ અહોદાનમ કરે, અને જે પુષ્પોની વૃષ્ટિ કરે કોણ કરે? દેવતા કરે. એ દેવતા વૈક્રય ફૂલ જ હોય, એના એ આ વનના ફૂલ નો હોય. દેવતાઓનું આખું શરીર વૈક્રય હોય એટલે એમાં ફૂલ અચેત હોય બેન. એટલે ત્યારે દેવી દેવતાઓ પૂજા કરવા આવે ને બેન, એ પોતાના પુષ્પો લઈને આવ્યા હોય એટલે એને આવીને બધી પૂજાઓ. પણ જો આપણે ત્યાં શું બનતું કે જૈન ધર્મ નાનો હતો, લોકો ઓછા હતા, એ વખતે એને ટકાવવા માટે જે પણ રીતે થાય તો સિમ્બોલિક રીતે આપણે સોના ચાંદીને ફૂલ મૂકીને બધા જોડી દે. તો હવે પરંપરાને સિમ્બોલિક રીતે એ વખતે જેની પાસે જે અવેલેબલ હોય એ ફૂલ વડે એ લોકો પૂજા કરતા. દિગંબરોમાં તમે જુઓ કે પુષ્પાંજલિ તેમાં ચોખાની અંદર માત્ર સુખડવાળા ચોખા હોય એને સિમ્બોલ તરીકે વાપરે છે કે એને આપણું સુખડ છે ને એમાં સુગંધ છે, અને કેસર છે ને એ પુષ્પની અંદરનો એક રેસો એટલે એનો ફાઈબર છે. તો એક જ ફાઈબર પુષ્પનું સિમ્બોલ બની શકે આપણે સિમ્બોલ. એટલે લોકો શું કરે કેસરવાળા ચોખા કરી નાખે. એટલે ધીમે પહેલાં શું ને કે પ્રાથમિક લેવલે બધું મેસ થઈ જાય, પણ ધીમે 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 એમાંથી લોકો પોતે એમાંથી બહાર આવતા જાય એટલે વિવેક કરે. વિવેક કરી અને હંમેશા સામાજિકતા ને ઇતિહાસ એમ કહે છે બેન કે પેન્ડ્યુલમ છે આપણી ફરિયાદની, એ અહીંયા હોય અને ત્યાંથી આમ જાય પાછું આમ આવે એટલે બે એક્સ્ટ્રીમ હોય કે કાં સાવ પૂજા છોડી દઈએ અને કાં એકદમ પૂજામાં બધું સ્થૂળ કરી નાખે. સમાજને ઇન બિટવીન રહેતા આવડી નથી બેન. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ માર્ગ, જ્ઞાન અને ક્રિયાને ભેગા કરતા સમાજને ફાવતું નથી બેન. એ કાં એકલો જ્ઞાન વાળો થઈ ગયો, કાંઈ એકલી ક્રિયા વાળો થઈ ગયો. એટલે આપણા ઉપર છે ને ઇન્ફ્લુઅન્સ. જો હું તમને કહું હમણાં હમણાં હિન્દુ ધર્મમાં ભગવાનને એટલે ગણપતિને બધાને ફળની માળા ચડાવે છે, ગ્રેસ થઈ ને બેન એની માળા, એની અંદર એના જે પેન્ડન્ટ હોય એ બધા બીજા ફળ. તમે પણ વિડીયો જોયા છે કદાચ, હવે વિચારો તમે આ વર્તમાન કાળમાં જ આવેલું છે કે પહેલાથી આવેલું છે? પણ હવે આજથી 100 વર્ષ પછી જો હિન્દુના છોકરાને એમ કહીએ કે આ રીતે પૂજા નહોતી થતી એ નહીં માને બેન, એ નહીં માને. એકવાર એસ્ટાબ્લિશ થઈ ગયું ને પછી કદી પણ નીકળતું નથી બેન. આપણે લોકો કરવા માંડ્યા, આપણા ભગવાનને ફળના હાર ચડવા માંડ્યા. ફૂલના તો ચડતા હતા, હવે ફળના ચડવા માંડ્યા બેન. આપણા ભગવાનને પાઘડી પહેરાવા માંડ્યા છે. અમેરિકામાં જાઓ તમે, હમણાં કેટલા જિનાલયોમાં તમને બતાવું, તમે વિચારો દો. આ બધું આપણી આંખ સામે આટલા પરિવર્તન આવ્યા તો આટલી સદીઓમાં પરિવર્તન આવ્યા હોય ના આવ્યા હોય? એટલે આપણે જેને કરવી છે કરે, જેને પરંપરાગત રીતે જે કરવું એ કરે, કોઈને હક નથી કોઈને રોકવાનો કે ટોકવાનો. પણ તમે તો જાણવા પૂછો છો એટલે હું તમને પરંપરાના કોઈ આગ્રહ વિના આ તમને તત્વ જે બહાર આવ્યું છે સંશોધનમાં એની વાત કરું છું. તમારે પૂજા કરવી હોય તો અષ્ટ પ્રકારી કરો, જે રીતે કરવી એ રીતે કરો, ઇટ ઇઝ યોર ચોઈસ. પણ બેન ફૂલનું કલ્યાણ કરવા માટે તો આપણે પૂજા નથી જ કરતા, એ તો માનવું જ પડશે. કારણ કે કલ્યાણ કરાવવાનો હક કોઈનો આપણને નથી. કોઈ ફૂલે કીધું નથી મારો મોક્ષ કરાવી દો, એ તો બિચારો જીવવા માંગે છે, એને તો જીવવું છે. પેલાના શ્રાવકોનો વિવેક હતો બેન. આજે આપણે ચોખા 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 કરીએ છીએ બેન, હમણાં એક ભક્તે ભજન બનાવ્યું છે, પ્રભુ અમે તમારી પૂજા કરવા આવ્યા પ્રભુજી, અમે ફૂલ લાવ્યા, ફૂલ નથી ચોખા પ્રભુજી, ફૂલ ને તો ભમરા એ અભડાવ્યા પ્રભુજી. આ પતંગિયા બેસે ને એના ઉપર ટોયલેટ પણ એના જ કરતા હોય, ભમરા બધા એ લોકો બહાર નથી જતા, એ જ્યાં બેઠા હોય ત્યાં કરે. પછી અમે જળ લાવ્યા, જળ નથી ચોખા પ્રભુજી, જળ ને તો માછલી એ અભડાવ્યા પ્રભુજી. આપણા જળાશયમાં જેટલા માછલા, જેટલા કરકલા, જેટલા જીવો છે ને એ બધાનું ટોયલેટ એમાં જઈ, એ બહાર કરવા નથી જતા, અંદર ને અંદર. અમે ચંદન લાવ્યા, ચંદન નથી ચોખા પ્રભુજી, ચંદન ને તો સાપો એ અભડાવ્યા પ્રભુજી, ચંદન ના જાળને સાપ વીતડાયેલા હોય. એટલે એ લોકોને મળમૂત્ર વગેરે જે છૂક વગેરે જે થતું હોય ને એ બધું એમાં લાગતું છે. એટલે કે છે કે અમે મન લાવ્યા પ્રભુ, મન નથી ચોખા પ્રભુજી, મન ને તો માયા એ અભડાવ્યા પ્રભુજી. કે છે અમે તમારી પૂજા કરવા આવ્યા પ્રભુજી, ફૂલ લાવ્યા, ફૂલ નથી ચોખા પ્રભુજી, ફૂલ ને તો બમરા એ અભડાવ્યા પ્રભુજી. આ એક ભક્ત એ વેદના સાથે આવું એક ભજન બનાવ્યું છે કે જે આપણને બોધ આપે છે. એટલે કોઈ પરંપરાનો વિરોધ નથી, જે પરંપરામાં જે ચાલે. શું ચોખ્ખું કઈ છે જ નહીં એમ, એટલે એનો કહેવાનો આપે એમ છે કે અમે પ્રભુ તારી ગમે એવી આ ચોખ્ખાઈ નો જે આગ્રહ છે ને બેન, એની સામે ભક્તે કીધું છે. ના ના બેન, અત્યારે તો બેન કઈ ચોખ્ખું નથી, એક મન ચોખ્ખું રાખો સૌથી વધુ. મનમાં મેલ લઈને આવ્યા છે, મનમાં માયા. બેન આપણે તમે જુઓ કે આપણે ચૈત્ય વંદન કરતા હોય ને એમાં તમે આમ મનમાં મનમાં બોલતા હો, પણ પાંચ જણા આવે ને તો તમે મોટેથી જવા માંડશો. શું કામ ભાઈ, કોને સંભળાવું છે આ ઘોંઘાટ? શું કામ આટલો નાનો ગભારો, આટલો નાનો સમાજ, એમાં પાંચ જણા પાંચ સવન ગાતા હોય. અહીંયા તો તમને ઓછું જોવા મળે, પણ ઇન્ડિયામાં તમે જાઓ ને ભગવાન કાનેથી સાંભળે છે. હે ભગવાન કાનેથી સાંભળે છે, સિદ્ધગતિ બેઠા છે, ઉપયોગમાં, જ્ઞાનના ઉપયોગમાં જુએ છે. તો શા માટે આપણે ઘોંઘાટ કરીએ છીએ? શાંતિથી તમે જગતના કોઈ પણ મંદિરમાં જાશો, બધા ચૂપચાપ બેઠા હશે. બૌદ્ધ મંદિરમાં જાઓ, ક્રિશ્ચિયનમાં જાઓ, બધા મનમાં કરે છે. અને આપણે લોકોને કોને સંભળાવવું ચીજ ખબર નથી પડતી. અને બધા ગણ પોતાનું કરતા હોય, આપણે શા માટે ડિસિપ્લિનમાં નથી. અહીંયા ભગવાન પાસે તમે $5, $10, $1 ગમે એ મૂકશો ને બહાર ભિખારી બેઠો હશે ને, આવાને દઈએ, આ તો બધા જઈને દારૂ પી આવશે, આ તો જઈને માંસ ખાઈ આવશે, અરે તારી કરુણા કેમ લઈ ગઈ? સાત ક્ષેત્રમાં દાન કરવાનું કીધું છે, ખાલી આમાં જ મૂકવાનું નથી કીધું આપણને. પણ આપણે ધીમે ધીમે બેના ભૂલી ગયા ને, એટલે મિશનો ચાલુ કરવા પડ્યા બધાએ, માનવતા માનવતા કરી અને લોકોને એમાં જ જોડવા પડ્યા. કારણ કે આપણે શું કર્યું, મૂળ ભાવ ભૂલી ગયા છે. આપણે એટલા બધા પ્રેમ, આજે બીજી એક કરુણ વાત કહી દઉં તમને બેન, તમે સ્વામિનારાયણના મંદિરોમાં એવરી ડે અથવા તો એવરી સન્ડે બેન ભોજન થાય ફ્રી ઓફ ચાર્જ. આપણે આ રક્ષા પોટલી બાંધેલા 50 જણા જમી આવે ને, તે વિલ નેવર કાઉન્ટ. ત્યાંમાં 50 વાણિયા જૈન જમી ગયા, પણ આપણે ત્યાં 15 તિલક કરીને જમી જાય તો આજ તો નકરા ઓલા સ્વામિનારાયણ વાળા જાગી ગયા હતા, આપણી રસોઈ ઘટી પડી. આવું બને કે ના બને બેન? આ લોકો સિંધી લોકોને લંગર કહેવાય ને, પંજાબી લોકોને, એમાં કોઈ દિવસ આરે સ્વીટી નથી કરવાનું, કોઈ દિવસ એને પૂછવાનું નથી હોતું તમે ક્યાંથી આવો, ખાલી આવીને લંગરમાં બેસી જાય થઈ જાય. એટલે આપણા મન બહુ ચૂકા છે. આપણે વાણિયા રહ્યા ને વેપારી, એટલે બધી જગ્યાએ વ્યાપારની નજરથી જ જોઈએ કે કેટલા કોળીના ફૂલ ચડાવ્યા એટલે 18 મારવાનું રાજ મળ્યું. એટલે આપણે કહીએ કે થોડાક વધારે ચડાવવું તો મને મોટું રાજ મળે, તાવ જેવો તત્વ નીકળતું જાય છે. અચ્છા પ્રકારે કરો બેન, પણ આપણી પાસે સોના ચાંદીના ફૂલ હોય બેન, તે વારંવાર ઉપયોગમાં આવે ને. ઘણા જિનાલયોમાં મૂકી દીધા છે કે તમારે ચડાવો અને પાછા અંદર મૂકી દો. સિમ્બોલ જ છે ને, સિમ્બોલ છે. તમે તો ઘણી પવિત્રતા જાળવી છે, ઘણી ચોખ્ખાઈ રાખી છે, ઘણો સંયમ રાખ્યો છે, એટલે માયા નિશાનને તો હું સલામ ભરું છું. એકતા રાખી છે, ચારે ફિરકા એક છત નીચે બેસે છે, કોઈ કોઈનો વિરોધ નથી, પણ હૃદયમાં વિરોધ ન હોવો જોઈએ. આપણે વ્યવહારમાં તો વિરોધ નથી, પણ અહીંયામાં જો અંદર થતું હોય ને બેન, તો આપણે માયા કરી દેવાય, ઉદાર બનીએ, પોતાના અનુષ્ઠાનોનું પાલન કરવું એમાં નિષ્ઠા કહેવાય. શું કહેવાય? સિન્સિયારિટી કહેવાય. પણ બીજાના અનુષ્ઠાનોનો આદર કરવો એમાં ઉદારતા કહેવાય. ધર્મમાં એટલી સિન્સિયારિટી ન ચાલે, ઉદારતા પણ જોઈએ. સર્વમંગલ કરી લીધું.
સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણામ જયમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. જૈન શાસન દેવ કી જય. સદગુરુ દેવ કી જય. પ્રણામ. Thank you.